රෝහිණි කුමාර විජේරත්න මන්ත්‍රීතුමිය ඔබතුමියට විනාඩි 24ක් කාලයක් තියෙනවා.
ස්තුති ගරු මුලාසනේ මන්ත්‍රීතුමනි, මිනිත්තු 25ක් තිබුණා අපේ පැත්තේ පළවෙනි කතාව පටන් ගන්නකොටම මිනිත්තුවක් අඩු වෙලා තියෙනවා. බෙදී වෙන්වීම සහ එක්ව සිටීම කියන එක සම්බන්ධයෙන් දැන් මොහොතකට කලින් කතා කරා, එකතු වෙන්න කියනවා. ඒ වුණාට මට පුදුමයි, එක්සත් ජාතික පක්ෂය කඩාගෙන යනකම් එහෙම ඇඟිලි ගැනපු, නැත්නම් කඩනකම් ඇඟිලි ගැනපු අයට හෘද සාක්ෂියට තට්ටු කරලා අහන්නයි කියලා මම ඉල්ලා සිටිනවා මේ වෙලාවේ, පක්ෂ එකතු වීම හා නැතිවීම සම්බන්ධයෙන්. ඒ වගේම අද අපි අහිමි දශකයක මංගල අයවැය ඉදිරිපත් කිරීම සම්බන්ධයෙන් ගරු ජනාධිපතිතුමාට පළමුවෙන් ස්තුතිවන්ත වෙනවා. අහිමි දශකයේ ඇති කළේ අවුරුදු 3කින් එහි නිර්මාණකරුවන් රට තුල ඇති කළ පාපය අද සමස්ත ජනතාවටම බෙදලා දෙන්න කටයුතු කරලා තියෙනවා. මම එහෙම කියන්නේ ඇයි, මෙම ජාවාරම් කල්ලිය සීනි පොල්තෙල් සුදුලූණු ඔහොර වලින් මහා පරිමාණ වංචා කරලා රටට අහිමි වුණු මුදල් දැන් ජනතාවගෙන් අය කරගන්න හදනවා. ඒ වගේම මේ අහිමි දශකයේ මුල් අවුරුදු 3 තුල රටේ විදේශ සංචිත බිඳුවට බැස්සුවා. මන්දපෝෂණයෙන් අපේ රට ලෝකයේ 6 වෙනි තැනටත්, දකුණු ආසියාවේ 2 වෙනි තැනටත් ගෙනාවා. කෘෂිකර්මාන්තයෙන් ඇත්තටම නැති කළා. උද්ධමනයේ තනිගිනක්කමේ 80% 90%ක් වෙනකම් වැඩි කළා. 2019 අවුරුද්දේ 175ට තිබුණු ඩොලර එක අද වෙනකොට රුපියල් 370ට අමාරුවෙන් අල්ලගෙන ඉන්නවා. රට ණය ගෙවා ගත නොහැකි රටක් බවට අද පත් වෙලා තියෙනවා. 2019 අවුරුද්දේ 14.3%ව තිබුණු දුප්පත්කම ගෝඨාභය ජනාධිපතිවරයාගේ කාලයේ 40%ක් දක්වා ගෙනාවා. මේ තත්ත්වය ගොඩනගන්න අපිට තව අවුරුදු 10ක්වත් යයි කියලා ආර්ථික විශේෂඥයන් කියනවා ගරු මන්ත්‍රීතුමනි. ඒත් මට තියෙන කනගාටුව, අහිමි දශකය ඇති කළ කල්ලියයි සාපයයි පාපයයි දෙකම අපි ඔක්කොටම රටේ ජනතාවට හැමෝටම බෙදා ගන්න උන අයවැයකට කතා කරන්න සිදුවීම ගැන කනගාටුවක් තියෙනවා. අහිමි දශකය නිර්මාපකයන්ට කවදා හෝ දඬුවම් දෙනකම්, එහෙම නැත්නම් ඒ දඬුවම් කරමු කියන අදිෂ්ඨානයෙන් යුතුව මම මේ කතාව ආරම්භ කරන්න බලාපොරොත්තු වෙනවා. මන්ත්‍රීතුමනි, ශ්‍රී ලංකා ඉතිහාසය තුළ අපි කිසිම දවසක අත්විඳපු නැති ඛේදවාචක රැසකට අපි අත්විඳමින් ඉන්නවා. අරගලයක් කළා, රාජ්‍ය නායකයා රටින් පලා ගියා, අලුත් රාජ්‍ය නායකයෙක් පත් කරගත්තා. අරගල නිසාම ව්‍යවස්ථාවෙන් පත් වූ ජනාධිපතිවරයා ලෙස රනිල් වික්‍රමසිංහ මැතිතුමාට අද මුදල් අමාත්‍යවරයා ලෙස මෙම අයවැය ඉදිරිපත් කරන්නට සිදු වෙලා තියෙනවා. නමුත් ගරු ජනාධිපතිතුමා, අරගලයේ ඇතිවෙන්න තුඩු දුන්නු හේතු හඳුනාගෙන තියෙනවද, ඒවට විසඳුම් මේ අයවැයෙන් ගෙනත් තියෙනවද කියන එක පිළිබඳව අපිට ලොකු ගැටලුවක් තියෙනවා. අරගලයේ මර්ධනය කරන්න, අරගල කරුවන් මර්ධනය කරන්න පිඹුරුපත් සාකස් කරනවා විනා ඔවුන් දිනා ගැනීමට උත්සාහ කරන බවක් මට මේ අයවැයේ පේන්නේ නැහැ. ඔවුන්ගේ ගැටළු වලට පිළියම් ගේන බවක් මේ අයවැයේ පේන්නේ නැහැ. මට එක දෙයක් පේනවා, උඩට නගින්න උදව් කරපු ඉනිමකට පයින් ගහලා තියනවා කියන එක විතරක් මට මේ වෙලාවේ කියන්න සිද්ධ වෙනවා. ඒ වගේම පංචතන්ත්‍රය ගත්තොත් එහෙම පංචතන්ත්‍රයේ තියෙනවා කෙලෙහි ගුණ නොදත් කිඹුලාගේ කතාව කියලා එකක්. මට ඒකත් පොඩ්ඩක් මේ වෙලාවේ මතක් වෙනවා. ගරු මන්ත්‍රීතුමනි, මේ මොහොතේ මේ රටේ ආර්ථිකය බිඳුවට ඍණ වෙලා තියෙන්නේ. පසුගියදා කැබිනට් මණ්ඩලය කියනවා අපේ රට අඩු ආදායම් රටක් කියලා ප්‍රකාශයට පත් කරා. මේවා සිදු කරපු අයට කිසිම දෙයක් සිදු නොවුණු ගානට මේ සභාවේ අද කතා කරන එක ගැන මට පුදුමයක් තියෙනවා. ඒ වගේම මන්ත්‍රීතුමනි, මේ මොහොතේ අපේ රටේ උද්ධමනයේ 70%කට වඩා ඉහළ ගිහින් තියෙනවා. ආහාර උද්ධමනයේ 96%කට වැඩි වෙලා තියෙනවා. දුගී බව, මන්දපෝෂණය, සෞඛ්‍ය ගැටලු, රැකියා විරහිත බව වැඩි වෙලා තියෙනවා. ජනතාව ණයබරින් මිරිකිලා තියෙනවා. ඉස්සර නම් මිනිසුන්ට හීන තිබුණා ගරු මන්ත්‍රීතුමනි. ගෙයක් දොරක් හදාගන්න, පවුලක් පන්සලක් වෙන්න ගරු ජනාධිපතිතුමා අගමැති වෙලා ඉන්න කාලේ එක කාලයක තරුණයන්ට හීනයක් දුන්නා බ්‍රේස්ලට් එකක් දෙනවයි කියලා. ඒ වගේම මරුටි කාර් එකක හීනයක් පෙන්නවා. හැබැයි අද ජනතාවගේ හීන ලඟ වෙලා තියෙනවා ගරු මන්ත්‍රීතුමනි, එදා වේල කන තැනට. එහෙම නැත්නම් විතරයක් දරුවට අරන් දෙන්නේ කොහොමද කියන තැනට අද ජනතාවගේ හීන ලඟ වෙලා තියෙනවා. මෙන්න මේකයි අද රටේ ඇත්ත තත්ත්වය. හොදා පාළු වෙච්ච අපනයන ඉපැයුම් ණයබරින් පෙළෙන ජනතාවක් ඉන්නවා. මේ අයවැය ගැන කතා කරලා නැහැ. ආනයන පාලනය නිසා අපනයන කර්මාන්ත විනාශ වූ ජනතාවක් ඉන්නවා මේ අයවැයේ ගැන වගක්වත් නැහැ. ඉදිකිරීම් ක්ෂේත්‍රයේ අමුද්‍රව්‍ය මිල ඉහළ යාම නිසා සිහින බිඳ වැටිච්ච ජනතාවක් ඉන්නවා මේ ලේඛනයේ ඒ ගැන මුකුත් කතාවක් නැහැ. කෘෂිකර්ම ක්ෂේත්‍රයේ බිඳ වැටීම නිසා විහිින බිඳුණු ජනතාවක් මේ රටේ ඉන්නවා කෘෂිකර්මය ගැන මේ අයවැය මුකුත් කතා කරන්නේ නැහැ. දැන් නම් ගොවියන්ට හීනයක් දීලා තියෙනවා මොකද ගංජා වවන්න. දැන් වී එළවලු එහෙම නැත්නම් අතිරේක භෝග ඒව මුකුත් තෝරන්නේ ත්‍රිලෝක විජේපත්‍ර වගා කරගත්තාම හරි කියන වගන්තියක් තියෙනවට මතක් වෙනවා අර ත්‍රිලෝක විජේපත්‍ර පවන් සලන ලෝකේ මල් මල් හීන පේනවා කියලා එකක් තියෙනවා. ත්‍රිරෝද කැරකෙන මේ වයිතාල යාමේ සංසුන් හීන බිඳෙනවා කියලා කියනවා. ඔන්න ඕක තමයි දැන් කියන්න වෙන්නේ. සුළුහා මධ්‍ය පරිමාණ ක්ෂේත්‍රයේ කඩාවැසීම නිසා, ඉන්ධන අර්බුදය නිසා, බලශක්ති අර්බුදය නිසා, ජීවන ඉහළ යාම නිසා හීන බිඳ වැටුණු ජීවිත හානි කරගන්න මානසිකත්වයෙන් ඉන්න සමාජයක් අද අපේ රටේ ඉන්නේ. අන්න ඒකයි යථාර්ථය. මෙන්න මේවට අපිට පිළියම් ඕනේ. අපිට අහන්න ඕනේ මේ අයවැය ලේඛනයේ කොහෙද මේවට විසඳුම් තියෙන්නේ කියලා. අයවැය ලේඛනයක් කියන්නේ සංකල්ප පත්‍රිකාවක්ම නෙවෙයි, ඒවා සංඛ්‍යාත්මක දත්ත මත පදනම් වෙච්ච තර්කානුකූල ලේඛනයක්. මේක එහෙම එකක්ද කියලා අපිට අහන්න වෙනවා. මෙවැනි ව්‍යසනකාරී තත්වයකින් රට බේරගන්න නම් ගරු මන්ත්‍රීතුමනි උපාය මාර්ග තියෙන්න ඕනේ. එම උපාය මාර්ග තුලින් කඩා වැටිච්ච ජනතාවගේ ජීවිත ගොඩ ගන්න වැඩපිළිවෙලක් තියෙන්න ඕනේ. ඒ සඳහා ප්‍රතිපත්ති සම්පාදනයක් තියෙන්න ඕනේ, උපයා ගැනීමක් තියෙන්න ඕනේ. ඒව පිළිබඳව පිළිගත හැකි ප්‍රායෝගික ආර්ථික ප්‍රතිසංස්කරණ සඳහා උපාය මාර්ග සැලසුම් සහිතව ඉදිරිපත් කරන්න ඕනේ. ගරු මන්ත්‍රීතුමනි මේ අයවැයේ එහෙම ඒවා අපිට පේන්නේ නැහැ. අපේ රට හිඟ දෙකක් තියෙන රටක්. එකක් අයවැය හිඟය, අනිත් එක ප්‍රාතිකමික ගිනුම් ශේෂයේ හිඟය. අපි දන්නවා අයවැය හිඟය පියවා ගන්න නම් ආදායම් බදු වැඩි කරන්න ඕනි. ඒ සඳහා වැඩපිළිවෙලක් හෝ මොකද්ද මේ තියෙන වැඩපිළිවෙල? තියෙන එකම වැඩපිළිවෙල හැටියට දාලා තියෙන්නේ ඍජු බදු අය කිරීම. ඒක පමණයි මේකේ අපි දකින්නේ. රජයක් විසින් බදු අය කරගන්න ඕනේ කොහොමද කියලා සාමාන්‍ය ව්‍යවහාරයේ කතාවක් තියෙනවා. මල නොතලා වඹරේ ක්‍රේනු ගන්නවා වගේ, රොන් ගන්නවා වගේ බදු අය කරන්න ඕනේ කියලායි කියලා තියෙන්නේ. නමුත් මේ අයවැයේ කොහොමද? මධ්‍යම පාන්තිකයා ඉවරයි තලලා පොඩි කරලා මිරිකලා ගන්න පුළුවන් අන්තිම සාරයත් හූරාගෙන කන විදිහේ ආදායම් බද්දක් මේක තියෙන්නේ. මට මතක් වෙනවා අර මාතරගඟේ සිටිනා කිඹුලිගේ පැටියා, මිනි නොකයි මාතර කිඹුලිගේ පැටියා කියලා අන්තිම පදයෙන් අවසන් වෙන කවිය මට මතක් වුණා. මිනිසු ජීවත් වෙන්න ඕනේ, මෙන්න මේක මතක් කරගන්න ඕනේ. මධ්‍යම පාන්තිකයා කොහොමද ජීවත් වෙන්නේ කියන එක අද මේ අයවැයට අමතක වෙලා තියෙනවා. ගරු මන්ත්‍රීතුමනි, මෙතෙක් ලක්ෂ 5ක් ආදායමක් ලැබිච්ච කෙනෙක් වසරකට ගෙවුවේ රුපියල් 180,000යි මාසයකට 15,000 ගානේ. ඒක අද 1,268,000කට වැඩි වෙලා තියෙනවා. මෙතන මුදල් ඇමතිතුමා ඉන්නවා නියෝජ්‍ය, ඔබතුමා දන්නවා ඒක 100%, 610%කින් බදු වැඩිවීමක්. එතකොට මධ්‍යම පාන්ති හාන්සි කොහොමද පෞද්ගලික ආදායම් බදු සීමාව රුපියල් 100,000 දක්වා වෙනස් කරලා තියෙනවා? මෙතනදී රාජ්‍ය හා පෞද්ගලික අංශයේ සේවය කරන අය අනිවාර්යයෙන්ම මේකට අහු වෙනවා. මේ අයගේ වැටුප් වැඩි කරලා තියෙනවද? 2023 දෙසැම්බර් වලට හීනයක් දීලා තියෙනවා. එච්චරයි වෙලා තියෙන්නේ. විශ්‍රාමිකයා ගැන කතා කරලා තියෙනවද? අද විශ්‍රාමිකයාට තමන්ගේ බෙහෙත් ටික ගන්න බැරි තත්ත්වයකට පත් වෙලා තියෙනවා. ජීවත් වෙන්නේ තව පොඩි කාලයයි ඒගොල්ලෝ. නමුත් ඒ අය ගැන කතා කරලා නැහැ. ආහාර උද්ධමනයේ 96%යි මේක විශ්‍රාමිකයාටත් බලපානවා. අද රුපියල් 100,000ක වටිනාකම රුපියල් 30,000කටත් අඩුයි. ඒකයි ඇත්ත. නමුත් මධ්‍යම පාන්තිය තමයි මේ රටේ වියදම් කරන්නේ අපේ රට ඇතුලේ. ඒ නිසා මධ්‍යම පාන්තිය ශක්තිමත් කරන්න ඕනේ. මේ බද්ද නිසා මධ්‍යම පාන්තිකයට වෙන හානිය ඔබතුමාලා සලකලා නැහැ. මේ රට මෙතනට වැටුනේ ඇයි කියලා ගරු ජනාධිපතිතුමා ඇහුවා. 2005-2015 කාලේ තමයි මේ රටේ ආර්ථිකයේ නරකම විදිහට විනාශය ආරම්භ වෙන්නේ කියලා ආර්ථික විශේෂඥයෝ කියනවා. ඒකයි හේතුව. දැන් අපි විසඳුම දන්නවද? විසඳුමක් දන්නවා. මොකද්ද කරන්න ඕනේ? හොරාකාපෝ අය කරගන්න ඕනේ. අරගලේ ඇති උනේත් ඒකට, අරගලේ ජනතාවගේ බලාපොරොත්තු උනේත් ඒක. ඒකට ක්‍රමයක් හදන්න ඕනේ. මේ ආර්ථිකයේ මේ ඇතුලේ ඒකට ක්‍රමයක් තියෙනවද? දැන් අපි දැක්කා ඊයේ පත්තරේ හම්බන්තොට වරාය හදන්න ගත්තු විදේශ ණය කෝටි 14,000ක්. අතුරු දහන්. මේවා බහිරවය ගිල්ලද. එතුර මේවා හොයලා හොරාකාපයවුන් අල්ලගන්න ක්‍රමවේදයක් තාම නැද්ද. සීනි බදු වංචාව ඊළඟට පොල්තෙල් වංචාව සුදුලූුණු වංචාව හෙජින් ගිවිසුම ග්‍රීක බැඳුම් කර ඇයි කාවනික පොහොර වංචාව දියර පොහොර වංචාව ඕව කියන්න කියලා කුණු හර පහගත්තා අපි. ඒවගේම ඇහැට නොදැක්ක පොහොර නෑවකට අපි ඩොලර් මිලියන 7.6ක් ගෙවලා තියෙනවා. මේවා අය කරගන්න ක්‍රමයක් හදන්න. බදු නොගෙවා හැංගෙන මිනිස්සු අල්ලගන්න ක්‍රමයක් හොයන්න. ඔබතුමා දන්නවා එන්.එම්. පෙරේරා එමතුමා ඇතැම් නෝට්ටු අවලංගු කරලා හංගගෙන හිටිය මුදල් එළියට ඇද්දා. ඒ වගේම මෑත කාලයේ ඉන්දියාවේ මෝදි අගමැතිතුමත් ඒව කරා. මෙවැනි උපායශීලී මාර්ග අවශ්‍යයි. මේක හරියට අද මේ වදු ක්‍රමේ ගරු මන්ත්‍රීතුමනි තමන්ගේ වත්තේ තිබුණු කෙහෙල් ගැන හොරෙක් කපාගෙන ගියාම හොරාගෙන් හොරාට දඩ ගහන්නේ නැතුව වත්තයික අයිතිකාරයාට කෙහෙල් ගැන අයිතිකාරයාට කෙහෙල් ගහ අයිතිකාරයාගෙන් අධිකරණය දඩ ගැහුවා වගේ කතාවක් තමයි අද සිද්ධ වෙලා තියෙන්නේ. ගරු කතානායකතුමනි රටේ ජනතාව බලාපොරොත්තුලේ තමන්ගේ කඩා වැටුණු ජීවිත නවගා සිටවා ගන්න පුළුවන් සහයෝගය. හොරකම් කළවුන්ගෙන් අය කරගන්නේ ක්‍රමවේදය. මේකටයි අරගල කරේ. එහෙම නැතුව PTF එක ගෙනල්ලා ඒව හිර කරන්න නෙවෙයි. එහෙම නැතුව ආර්ථික අපරාධයකට පසුව ආර්ථිකය ගොඩනගන්න නම් ආර්ථික ඝාතකයන්ගේ අපරාධකරුවන්ගේ අපරාධ අමතක කරලා දමමු අතීතය අමතක කරලා දමමු කියපු යෝජනා අහගන්න නෙවෙයි. එහෙම නැත්නම් පෙරලපු පිළිම නැවත රජයේ වියදමෙන් යලි කෙලින් හිටවන්න නෙවෙයි. මේ ආදායම් වැද්දෙන් ගහෙන් වැටුණු මිනිහට ගොණ ඇනලා තියනවා කියන එක ගරු මන්ත්‍රීතුමනි කියන්න ඕනි. අරගලෙන් පස්සේ ආණ්ඩුව අතුරු අයවැයකුත් ගෙනාවා. දැන් 2023 අයවැයකුත් ඉදිරිපත් කරලා තියෙනවා. මේ අයවැය අරමුණ වෙළඳපොළ සාධක මත ආර්ථිකයේ හැසිරවීම. ජාත්‍යන්තර මූර්‍යාල මුදල ලෝක බැංකුව ආසියානු සංවර්ධන බැංකුව කියන විදිහට බදු ගහලා වියදම් පාලනය කරලා සමාජ සුදු ප්‍රසාදනයේ විධිමත් කරලා රටේ ආර්ථික අර්ධබුදයෙන් ගොඩ එන්නයි කියලා තමයි කියන්නේ. හැබැයි මේ අයවැයෙන් කියන සංකල්පීය කතාව මේ ආණ්ඩුවේ විධායකය නියෝජනය කරන ඇමතිවරුන්ට අමාත්‍යංශවලට තේරෙනවද කියන එක පිළිබඳ ගැටලුවක් තියෙනවා. ගරු මන්ත්‍රීතුමනි දඹදිව අමරශක්ති කියන රජතුමාට බුද්ධියෙන් හීන වෙච්ච පුත්තු තුන්දෙනෙක් හිටියා. බහුශක්ති, උග්‍රශක්ති සහ අනන්ත ශක්ති මේ තුන්දෙනා. ඒ පුත්තු තුන්දෙනාට රාජ්‍ය පරිපාලනය ආර්ථික විද්‍යාව උගන්වන්න රජුරුව උත්සාහ කරා. විෂ්ණු ශාමන් කියන මහා පඬිවරයා පංචතන්ත්‍රයේ කතන්දර පොත ලිව්වේ බුද්ධිහීන රජකුමරුන්ට රාජ්‍ය පරිපාලනය සහ දැනුම් ශාස්ත්‍රයේ තේරුම් කරන්න. ජනාධිපතිතුමාගේ ආර්ථික සංකල්ප ඇමතිවරුන්ට අමාත්‍යංශයට තේරෙන්නේ නැහැ. මම එක එක කියන්නම්. ජනාධිපතිතුමා ඔබගේ කියන ආර්ථික විද්‍යාවට අනුව වැඩ කරන්න කියලා ඔබගේ ඇමතිවරුන්ට කලින්ම කියන්න. මොකද මුලින්ම කෘෂිකර්ම අමාත්‍යංශය ගැන කියන්නම්. පොහොර ගෙනත් දෙනවා කිව්වා. බඩිරිඟු වලට නම් පොහොර ටිකක් ලැබෙනවා. වීගොවියට පොහොර ලැබෙයිද නැද්ද කියලා විශ්වාසයක් නැහැ. මං හිතනවා ඔබතුමාගේ ආසනෙත් ওই தත්වය ඔහොම ඇති. එළවලු අතිරෝග භෝග අල තේ පොල් කුරුඳු වගාවන්ට පොහොර ඇත්තේ නැහැ. කඩේ තියෙන පොහොර ගිනි ගණන්. ආණ්ඩුව කිව්වා ග්ලයිෆොසේට් තහනම ඉවත් කරනවා කියලා. රනිල් වික්‍රමසිංහ ජනාධිපතිතුමා අගෝස්තු මාසේ 5 වෙනිදා ග්ලයිෆොසේට් ගැසට් එක ගැහුවා. එතුමා කරපු පළවෙනි වැඩවලින් එකක් ග්ලයිෆොසේට් තහනම ඉවත් කරපු එක. හැබැයි අද වෙනකන් එක ග්ලයිෆොසේට් කෑන් එකක් රටට ගෙනල්ලා නැහැ. දැන් මාස 3කට වැඩි කවද්ද රට නීත්‍යානුකූල ලෙස ග්ලයිෆොසේට් ගේන්නේ කියන එක මම මේ වෙලාවේ අහනවා. තේවගාව විනාශ වෙනකල්ම රජතුමාගේ ප්‍රතිපත්තිය ඇමතිවරු ක්‍රියාත්මක කරන්නේ නැහැ. මොකද එදා චීන ඇසුචි නැවට ගේන්න අත උස්සපු අයම තමයි අද මේ අමාත්‍යංශවල වැඩ කරන්නේ. ජනාධිපතිතුමා එකක් කියනවා, ඒකට වෙනස් දෙයක් කරනවා. පංචතන්ත්‍රයේ බුද්ධිහීන වෙච්ච විෂ්ණු පුතාට විෂ්ණු ශාමන් පඬිතුමා කියලා දුන්නා. කළගුණ නොදත් හිමුලගේ කතාව මම නැවත වතාවක් මතක් කරනවා. ජනාධිපතිතුමනි, කළගුණ දන්නේ නැති අමාත්‍යංශ ප්‍රතිපත්ති ඔබතුමාත් රටත් අන්තරායට පත් කරනවා කියන එක මම මේ වෙලාවේ මතක් කරනවා. දැන් මහවැලි අමාත්‍යංශය ගැන කියන්න ඕනේ, මේ වෙලාවේ ඉඩම් මංකොල්ලයක් යනවා. අපේ කටවහන්න අපිටත් අල්ලස් දෙන්න හදනවා. ඒක වැයි ශීර්ෂයේ දවසේ මම විස්තර සහිතව කියන්න බලාපොරොත්තු වෙනවා. ලග්ගල අනුරාධපුරයේ ඉදන් බෙඩීම පටන් අරන් තියෙනවා පොළොන්නරුවෙත් එක්කම. මිනිසුන්ව ඉදන් දෙන්න ඕනේ. හැබැයි ලග්ගල ඉදන් දෙනකොට මොරගහ කන්ද කළුගඟ ජලාශ නිසා ඉදන් අහිමි කරගත්ත මිනිසුන්ව ඉස්සෙල්ලා ඉදන් ටික දෙන්න ඕනේ. යාළුවොන්ව හිතවතුන්ව ඉස්සෙල්ලා ඉදන් ටික බෙදන්න කලින් ලග්ගල මේ අවතැන් වෙච්ච අයට ඉස්සෙල්ලා දෙන්න ඕනේ. තාම බොන්න වතුර ටික නැහැ. තාම වගා කරගන්න කුඹුර දීලා නැහැ. නමුත් යාළුවොන්ට ඉඩම් බෙදන්න බොරුවට ඉඩම් කච්චේරි තිබ්බයි කියලා ලිය කියවිලි සකස් කරනවා. හැබැයි මම කියනවා ඇමතිතුමාට මට එතුමා පොඩි තර්ජනයකුත් කරා මෙතන එළියේ. අපි ඒව ගැන වැය ශීර්ෂයේදී කතා කරමු. උවිත වැඩිය ලොකු මිනිසුත් එක්කත් අපි හැප්පිලා ඒ අයත් එක්ක කටයුතු කරලා තියෙනවායි කියන එක මම එතුමාට මේ වෙලේ මතක් කරනවා. පොළොන්නරුවේ හීන හැබෑ කරගන්න මාතලේ දිස්ත්‍රික්කයේ මිනිසුන්ගේ ඉඩම් ටික එහෙම නැත්නම් පොළොන්නරුවේ සාමාන්‍ය මිනිසුන්ගේ නෙවෙයි දේශපාලනඥයන්ගේ හීන සැබෑ කරගන්න ලග්ගල සහ මාතරේ දිස්ත්‍රික්කයේ මිනිස්සු බිලි දීපු කාලේ ඉවරයි කියන එක මම මේ වෙලාවේ කියන්න ඕනේ. එනිසා මම ඉන්නකන් ඒ මං කොල්ලේ කණ්ඩ ඉඩ දෙන්නේ නැහැ කියන එකත් මේ වෙලේ මතක් කරනවා. පංචතන්ත්‍රයේ බුද්ධිහීන පුතාට විෂ්ණුසාමන් පඩිතුමා කියලා දුන්නා මීයන් කෑ යකඩ තරාදිය ගැන. මට ඒ කතාව මතක් වෙනවා මේ වෙලාවේ. ජනාධිපතිතුමනි විපතටපත් මිත්‍රයෙකුට පිහිටු නැවි ඔහු තවදුරටත් පීඩාවට පත් කරන අය වෙසෙන ගමක හෝ නගරයක ජීවත් වීම ඊටත් වඩා බරපතල තත්වයක් කියන එක මේ වෙලේ මම ඔබතුමාට කියනවා. අර්බුදයේ ඇසේ ඉඩම් බෙදා ගන්න හදන මහවැලි අමාත්‍යාංශයේ ප්‍රතිපත්ති ඔබතුමන් රටත් අන්තරායට පත් කරනවා. ඔබතුමා ගැන හොයලා බලන්න. තව අනුපවුල් ඉන්නවා මම ඉස්සෙල්ලා කිව්වා. එනිසා මම ඔබතුමාට යෝජනා කරනවා DS සේනානායකගෙන් අගමැතිතුමාගෙන් පස්සේ ගාමිණී දිසානායක ඇමතිතුමාගෙන් පස්සේ ගොවි ජනපදවල අලුත් පරම්පරාවට එක බිං අඟලක් ලැබිලා නැහැ. අදටත් සමහරවිට දෙමව්පියන්ගේ ගෙදර ඇස්සේ රින්ගගෙන ඉන්නේ. ඔබතුමාට පුළුවන් නම් මේ අලුත් පරම්පරාවට වගා කරන්න ඉඩමක් එහෙම නැත්නම් කණ්ඩායමක් හැටියට සමූපකාර ක්‍රමයට ගොවි බිම් හදලා වගා කරන්න අවස්ථාවක් එහෙමත් වගේම ඒ අයට පදිංචි වෙන්න ඉඩම් කෑල්ලක් දෙන්න කියන එක මම මේ වෙලාවේ ඔබතුමාට මතක් කරලා සිටිනවා. ඒ වගේම ඉඩම් බැහැර කිරීම ගැන කතා කරන්න ඕනේ. මහවැලි ඉඩම් ප්‍රාදේශීය ලේකම් යටතට පත් කරන්න එපා. අවශේෂ කැලේ ප්‍රාදේශීය ලේකම් යටතට පත් කරන්න එපා. මොකද මහවැලි ඉඩම් නේවාසික ව්‍යාපාර කළමනාකරු යටතේ තබන්න අවශේෂ කැලේ ඉඩම් කරුණා කරලා දිසා වන නිලධාරී යටතේ වන සංරක්ෂණ දෙපාර්තමේන්තුවේ යටතේ තබන්න. මොකද මම උදාහරණයක් කියන්නම්. මේක ඉතාමත් බරපතල වැරද්දක්. ප්‍රාදේශීය ලේකම්වරු හැමෝම එක විදිහේ නැහැ. මම උදාහරණයක් කියන්නම්. අවශේෂ කලාතික වන සංරක්ෂණ දෙපාර්තමේන්තුවෙන් ගලවලා ප්‍රාදේශීය ලේකම්ට ලබා දීම තුල ඉතාමත් නරක විදිහට ඇතැම් ප්‍රාදේශීය ලේකම්වරු මේ ඉඩම් තමන්ගේ හිතමිතුරන්ට දෙනවා. හොඳම උදාහරණේ ගලේවෙල මොරගොල්ල ප්‍රාදේශීය ග්‍රාම සේවා වසමේ අක්කර 30ක් පොහොට්ටුවේ ප්‍රාදේශීය සභා මන්ත්‍රී කෙනෙකුට දෙනවා. ප්‍රාදේශීය ලේකම් ඇහැ වහගෙන අත දික් කරලා අල්ලස් අරගෙන. එනිසා මෙන්න මේ වගේ දේවල් ප්‍රාදේශීය ලේකම්වරු වෙතින් අවභාවිතාවට ලක් වෙනවා කියන එක මම මේ වෙලාවේ ඔබතුමාට මතක් කරන්න ඕනි. ඊළඟට වෙළඳ අමාත්‍යාංශයේ බිත්තරවලට උපරිම සිල්ලර මිලක් දාලා ගැසට් එකක් ගහලා තියෙනවා. රුපියල් 43ට බිත්තර කොහොමද දෙන්නේ කියන එක පිළිබඳ අපිට ගැටලුවක් තියෙනවා. දැන් කිසිම නගරයක කඩවල්වල බිත්තර විකුණන්නේ නැහැ. රුපියල් 43ට ගැසට් ගහලා රුපියල් 50ට වැඩිය විකුණුවොත් අල්ලනවා. අද බිත්තරයක නිෂ්පාදන වියදම රුපියල් 49යි කියලා සත්ව නිෂ්පාදන හා සෞඛ්‍ය දෙපාර්තමේන්තුව කියනවා. බිත්තර කර්මාන්තයේ විනාශයයි. බිත්තර දමන කුකුල් පැටව ආනයනේ 70%කින් පහත වැටලා තියෙනවා. මේ විදිහට ගියොත් ලබන මාර්තු වෙනකොට කුකුල් බිත්තර කර්මාන්තයේ විනාශ වෙනවා. ඉතින් රනිල් වික්‍රමසිංහ කියන්නේ නිදහස් ආර්ථිකයේ බාප්පා කියලායි මිනිස්සු කියන්නේ. විවෘත ආර්ථිකය තමයි මේ රටේ ප්‍රතිපත්තිය. හැබැයි රටේ බිත්තරවලට විතරක් පාලන මිලක් දාන වෙළඳ ඇමති කෙනෙක් ඉන්නවා. මිල පාලනයයි රනිල් වික්‍රමසිංහ මහත්තයයි ගත්තාම හරියට කිරිපැණී බෝල් තැනයි වගේ. එනිසා කිසිම ගැළපිල්ලක් නැහැ. ජනාධිපතිතුමා ආයවැය කතාවේදී කිව්වා ආර්ථික දර්ශනය මේ වෙළඳ අමාත්‍යාංශයට තේරෙන්නේ නැහැ. කෘෂිකර්ම සත්ව නිෂ්පාදන දෙපාර්තමේන්තුවට තේරෙන්නේ නැහැ කියන එක මම කියන්න ඕනි. මොකද ජනාධිපතිතුමා කියන දේ තේරුම් ගන්න පුළුවන් මට්ටමක ඒ අය නැහැ. ඒ නිසා මං ජනාධිපතිතුමාට මේ වෙලේ මතක් කරනවා 80% ආහාර උද්ධමනයක් තියෙන රටක විතර මිල පාලනය කරනවා කියන එක මොන ආර්ථික විද්‍යාවට මොන න්‍යායට අනුකූලවද කරන්න කියලා. අර පංචතන්ත්‍රයේ විෂ්ණු ශර්මන් පඬිතුමා කියලා දීපු නයාගේ තෑග කතාව මට මතක් වෙනවා. නයා මරලා අන්තිමට විනාශයට පත් වුණා වගේ. ඒ නිසා ඒ වගේ මම ඔබතුමාට කියන්න ඕනි මේ අයවැය ජනාධිපතිතුමා කිව්වා ආර්ථික සංකල්ප ආර්ථිකයේ තත්ත්වය සහ අභියෝගය ගැන මට තර්කයක් නැහැ. නමුත් 1977 සිට ලංකාවේ ක්‍රියාත්මක වෙච්ච විවෘත ආර්ථික ප්‍රතිපත්තිය ලෝකයේ අද තියෙන තත්ත්වයට ගැලපෙන ක්‍රමය ගැන තර්කයක් නැහැ. නමුත් හැබැයි ජනාධිපතිතුමා ඉදිරිපත් කරන අයවැයේ ප්‍රතිපත්ති ක්‍රියාත්මක කරන්නේ රට ආපස්සට ගිය රට විනාශ කරන්න දායක වෙච්ච පිරිසමයි කියන එක මේ වෙලේ මතක් කරන්න ඕනේ. අර සින්දු කියන බූරුවාගේ කතාව මම ජනාධිපතිතුමාට කියව ගන්න කියනවා. පංචතන්ත්‍රයේ තියෙන අර මහරෑ කුකුල් කොටුවට හිවලත් එක්ක ගිය බූරුවාට වෙච්ච දේ තමයි ජනාධිපතිතුමාට සිද්ධ වෙන්නේ කියන එකත් මේ වෙලේ මතක් කරන්න ඕනේ. ඒ වගේම පරිසර අමාත්‍යාංශයේ ඉහළම නිලධාරීන් ප්‍රසිද්ධියේ පගා වීලනවා මම දැක්ක පත්තරේ. භූවිද්‍යා හා පතල් කාර්යංශයේ කිසිම වැඩක් පගාවක් නැතුව කරගන්න බැරි තත්ත්වයකට ඇවිල්ලා තියෙනවා. සභාපති විතරක් නෙවෙයි යහපාලන කාලෙත් භූවිද්‍යා හා පතල් කැණීම් කාර්යංශයේ පගාකාරයෝ බහිරවයේ හිටියා. අදත් ඒ අය ඒ විදිහටම ඉන්නවා කියන එක මම මේ වෙලේ කියන්න ඕනි. එනිසා ඒ අය අයින් කරලා මේ ගමන යන්න කියලා මම ගරු ජනාධිපතිතුමාට කියනවා. ඊළඟට ඩොලර් නැතිකමට විසඳුම අපනයින ආදායම වැඩි කරගන්න. ඒ වගේම විදේශ ප්‍රේෂණ වැඩි කරගන්න ඕනි. විදේශ ආයෝජන වැඩි කරගන්න ඕනි. ඩිජිටල් ආර්ථිකයක් කියනවා අපනයන වලට 30%ක බද්දක් ගහලා මේ බිඳ වැටලා තියෙන කර්මාන්ත වලට උත්තේජනය දෙන්න පුළුවන්ද කියලා මම නියෝජ්‍ය ඇමැතිතුමාගෙන් අහනවා. විදේශ ප්‍රේෂණ මේක තුල විධිමත් කරලා තියෙනවද? එහෙම නැතුව ඒ අයත් මේ රුපියල් ලක්ෂයේ බද්දට අහු වෙනවා නම් මේ අය මේ වගේ මුදල් තැන්පත් කරයිද කියන එක මම අහන්න ඕනි. ඊළඟට සංචාරක ව්‍යාපාරයේ දියුණු කරනවයි කියලා කියනවා. වීසා ගාස්තු වැඩි කරලා උත්තේජනයක් දෙන්න පුළුවන්ද? කෝටායකට ඉන්ධන ගහගෙන සංචාරක ව්‍යාපාරය ගෙනියන්න පුළුවන්ද කියන එක මම මේ වෙලාවේ ඔබතුමාට මතක් කරලා දෙන්න ඕනි. එහෙම නැතුව අපි දැක්කා විහිළුවක් කරලා තිබ්බා උගුව වෙලස්ස විශ්වවිද්‍යාලය ගැන. රෝහල උදාහරණයක් කියන්නම්. ඌව වෙල්ලස්ස විශ්වවිද්‍යාලයට මිලියන 200ක් වෙන් කරලා තියෙනවා. උදාහරණයක් මම කියන්නම්. කුලියාපිටියේ රෝහල ශික්ෂණ රෝහලක් මට්ටමට ගේන්න ඩොලර් බිලියන 29ක් යහපාලන පහුගිය කාලේ දෙන් කරා. නමුත් මුදල් දුන්නේ නැහැ. අධේක කරනවා නම් බිලියන 40ක් ඕනේ. වෛද්‍ය විද්‍යාලයක් රුපියල් මිලියන 200න් කරන්නේ කොහොමද කියන එක අපිට ගැටලුවක් තියෙනවා. මෙතන ඉන්න අපේ වෛද්‍යතුමිය CT ස්කෑනර් එකක්ම මිලියන 300යි. අනේ ඇමතුමා මගේ වෙලාව නැහැ. ඔබතුමා අවසානයේ උත්තරයක් දෙනවා නම් හොඳයි. පොඩි වෙලාවයි තියෙන්නේ.
ඔව් ගරු ඇමතුමා.
ඊළඟට MRI
මම පුතාම් කෙටි වෙලාව ගන්න මම ඔබතුමිය වෙලාව ගන්න නැහැ. නමුත් මේ කාරණා රාශියක් තමයි එකක් පැහැදිලි කර දෙකක් පැහැදිලි කරන්න තියෙනවා. මේ අපනයන වලට 30% බඩු අය කරනවා කියලා එතුමිය කිව්වා. අපනයන පිරිවැටුමට නෙවෙයි අපනයන වලින් ලබන ලාභෙන් මේ ආදායම් බද්දෙන් තමයි එක ගන්න. ඒක එකක්. ඊළඟට කාරණාව දැන් ඒකත් බද්දක් තමයි. නමුත් ඒක පිරිවැටුමට ගහන බද්දයි මන්ත්‍රීතුමිය ආදායමට ගහන බද්දයි දෙකක්. ඒක තේරුම් ගන්න. දෙවෙනි කාරණාව මේ වාගේ අමාරු වෙලාවක මිලියන 200ක් වියදම් කරලා ඌව වෙල්ලස්සේ වෛද්‍ය පීඨය ආරම්භ කිරීම නරකද කියලා මට ප්‍රශ්නයක් තියෙනවා ගරු සභාපතිතුමනි.
මගේ වෙලාව දෙන්න එතුමා අරගත්ත වෙලාව. ඔබතුමාට මම කියන්න ඕනේ CT ස්කෑනර් එකක් රුපියල් 300යි මිලියන 300කට වැඩි. ඔබතුමා දන්නවා MRI මැෂින් එකක් මිලියන 800කට වැඩි. ඉතින් මේවා ඒ විතරක් නෙවෙයි ගෝඨාභය රාජපක්ෂ මහත්තයා පැදපු ජීප් එකත් මිලියන 120කට වඩා වැඩි. ඒ නිසා මෙන්න මේ වගේ තත්ත්වයක් තියෙන්නේ. මම මට පංචතන්ත්‍රයේවත් ගරු මන්ත්‍රීතුමනි මේකට උදාහරණයක් හොයාගන්න බැරුව ගියා. ඒ වගේම ශ්‍රී ලංකා ගුවන් සමාගම ඇතුළු සමාගම් රාශියක් ප්‍රතිව්‍යුහගතකරණය කරනවා කිව්වා. ප්‍රතිව්‍යුහගතකරණය කරනවායි කියන්නේ විකුණනවාද කියන එක පිළිබඳව අපිට කියන්න ඕනේ. දැන් ඒකේ කියනවා විදේශ විනිමය සංචිත තර කරගන්නවා කියලා. ඒ කියන්නේ ඔව් විකුණනවා කියන එක. හරි, එයා ලංකා පාඩුයි කමක් නැහැ වික්කට කියමු. ශ්‍රී ලංකා ටෙලිකොම් එක පාඩුද? මම දැක්කා පහුගිය මාස 9 විතරක් බිලියන ගණනාවක ලාභයක් ලැබුණා කිව්වා. නමුත් ඒක විකුණනලු ඉන්ෂුරන්ස් කෝපරේෂන් එක ගමු. ලාභ ලබන හොඳම ආයතනයක්. ඒකේ තියෙන ෆන්ඩ් එක දෙවෙනි වෙන්නේ EPF එකේ ෆන්ඩ් එකට විතරයි. එහෙමනම් ඒක විකුණන්නේ ඇයි කියලා මම දැනගන්න කැමතියි. ඊළඟට අහන්න ඕනේ රක්ෂණ සමාගම යටතේ තියෙන ලිට්‍රෝ ගෑස් ලංකා හොස්පිටල් මේවත් ඔය ප්‍රතිව්‍යුහගත කරන්නේ කියන නමෙන් විකුණනවද කියන එක අහන්න ඕනේ. ඒ වගේම මේකේ ඩීල් එක කාගේද කියලාත් අහන්න ඕනේ. හරියට මේක අර රත්තරන් විජු දාපු කිකිලි විකුණගෙන කනවා වගේ වැඩක්. එතකොට ලබන අවුරුද්දේ විකුණන්නේ මොකද්ද කියන එක පිළිබඳ අහන්න ඕනේ. ඊළඟට ආයෝජන කලාප ගැන කතා කරා. මම ඒක කියලා අවසන් කරන්නම්. ආයෝජන කලාප ගත්තහම අලුතින් හතරක් හදනවයි කිව්වා ගරු ඇමතිතුමනි, බස්නාහිර, වයඹ, හම්බන්තොට සහ ත්‍රිකුණාමලේ. මම අහනවා නාලන්දේ, මාතලේ නාලන්දේ ආයෝජන කලාපේ තාම වහලා. ඒක හරියට ක්‍රියාත්මක වෙන්නේ නැහැ. මිනුවන්ගොඩ ආයෝජන කලාපේ වැහිලා තවත් කෝටි ගණන් වියදම් කරලා ආයෝජන කලාප දාලා වැඩක් තියෙනවද? තියෙන ඒවා දියුණු කරගන්න උපාය මාර්ග ගෙන එන්න කියලා මම ඔබතුමාට යෝජනා කරනවා. ආයෝජකයන් වැඩි කරගන්නේ නැතුව ආයෝජන කලාප වැඩි කරන්නේ කොහොමද කියලා මම අහනවා. ඔබතුමා දන්නවා අද අපේ රටේ මානව හිමිකම් අහිමි වෙනවා. කාන්තාවකට බෝඩ් එකක් අරන් පාරේ ඉන්න බෑ, පොලිසියට ගාල් කරගෙන යනවා. එහෙම තියෙනකොට ආයෝජකයෝ අපේ රටට එයිද කියලා මම කියනවා. ඒ වගේම ඔබතුමා දකින්න ඇති මෙන්න මේක, මේකේ තියෙන සමස්ත අයවැය කොහොමද බෙදලා ගිහින් තියෙන්නේ කියලා. අපි දන්නවා සම්පූර්ණ වෙන් කිරීම් වලින් 90%ක්ම තියෙන ආමාත්‍යංශ 10කට, ඒ කියන්නේ රුපියල් බිලියන 3287ක් වෙන් කරලා තියෙනවා ආමාත්‍යංශ 10කට. ඉතිරි ආමාත්‍යංශ 20ටම වෙන් කරලා තියෙන්නේ ඩොලර් බිලියන
270ක්.
ඒකේ ඇතුලේ තමයි ආයෝජන නැත්නම් ඉන්වෙස්ට්මන්ට් ප්‍රොමෝෂන්ස් කියන එකට දීලා තියෙන්නේ බිලියන 7යි. ඊටත් වඩා වැඩියෙන් දාලා තියෙනවා ආගමික කටයුතු ආමාත්‍යංශ වලට. ඉතින් මෙවැනි තත්ත්වයක් ඇතුළත කොහොමද මේ රටේ ආයෝජන දියුණු කරන්නේ කියන එක පිළිබඳව මම ඔබතුමාට මතක් කරන්න කැමතියි. ඒ නිසා මට කියන්න තියෙන්නේ අපේ රට අද වැටෙන්න ඕන තැනට වැටිලා ඉවරයි. ගරු මන්ත්‍රීතුමනි, ජනාධිපතිතුමාගේ මම කියන්නේ මේ රැළත් එක්ක, මේ විනාශ කරපු රැළත් එක්ක ඔබතුමා ගිහිල්ලා ඔය රට හදන්නේ ගොඩනගන්නේ කොහොමද? ඔබතුමාට කරන්න තියෙන එකම දේ තමයි මේ රටයි මේ විනාශයෙන් බේරගන්න ජනමතයට ඉඩ දීලා
එළම
පළවෙනි අමාත්‍යංශ අවස්ථාවේදීම මැතිවරණයක් තියලා පාර්ලිමේන්තුවක් එක්ක අලුත් ආණ්ඩුවක් පිහිටවා ගන්න කියන එක ඉල්ල සිටමින් මම නිහඬව ස්තුති.
මීළඟට ස්තුති කරු මන්ත්‍රීතුමනි. මීළඟට ගරු ජගත් කුමාර් සුමිත්‍රාරච්චි මන්ත්‍රීතුමා, ඔබතුමාට විනාඩි 14ක් කාලයක් ලැබෙනවා.
ගරු මුලාසනේ මන්ත්‍රීතුමනි, අපි කවුරුත් දන්නවා අද මේ රට පත්වලා තියෙන අවාසනාවන්ත තත්ත්වය පිළිබඳව. රටේ ජනතාවට විශාල ප්‍රශ්න රාශියක් තියෙන බවත් අපි කවුරුත් දන්නවා. එවැනි තත්ත්වයක් තුළ රටේ ජනතාව සතුටින් ඉන්නේ නැහැ කියන කාරණාවත් අපි දන්නවා. විශේෂයෙන්ම රටේ ජනතාවට විශාල ප්‍රශ්න රාශියක් තියෙන බව අපිට කවුරුවත් විපක්ෂයෙන්වත් වෙනත් කවුරුත් කියන්න ඕනේ. මොකද අපිත් මේ ජනතාවත් එක්ක ඉන්න අය විදිහට දන්නවා අද හැම අතින්ම යම් පීඩාවක් තියෙනවා. ඒ පීඩාව අතරේ වුණත් මේ රටේ ජනතාවගේ යම් යම් අවශ්‍යතා සම්බන්ධව මේ අයවැයෙන් සාධනීය ලක්ෂණ ඉදිරිපත් කරලා තියෙනවා. සාධනීය කරුණු ඉදිරිපත් කරලා තියෙනවා. අපි දන්නවා රටේ ජනතාව හිතන්නේ එදා වෙල කොහොමද හම්බ කරගෙන කන්නේ මේ වෙලාවේ. එහෙම නැත්නම් දරුවෝ පාසල් ටිකට යවන්නේ කොහොමද? බෙහෙත් ටික ගන්නේ කොහොමද? එදිනදා වැඩ ටික කරගන්නේ කොහොමද කියලා ප්‍රශ්න රාශියක අපේ දෙමව්පියෝ පවුල්වලා ඉන්නවා. ඉතින් එවැනි වටපිටාවක ඒ අයට යම් සහනයක් දෙන ගමන් මේ රට වැටිච්ච තැනින් ගොඩ ගන්නත් යම් බලාපොරොත්තුවක් ඇති වෙන අයවැයක් විදිහටයි මේ අයවැය පිළිබඳව මම දාන්නේ. අපි දන්නවා එක් පැත්තක මන්දපෝෂණය, අනිත් පැත්තෙන් උද්ධමනය, ජීවන වියදම් වැඩි වෙලා, ඒ වගේම අර්බුද රාශිය තුල රටේ ආදායම එක් පැත්තකින් අඩු වුණා, එක් පැත්තකින් සංචාරක වෙන එක අඩු වුණා, අනිත් පැත්තෙන් විදේශ පේෂණය වෙන එක අඩු වුණා, ඒ වගේම අපිට ආයෝජන ආවනේ, අපි ණය ගත්තේ විශාල ප්‍රමාණය, ඒ වගේ විශාල ඩොලර් ආදායම සහ රුපියල් ආදායම මේ සියල්ලම අඩු වෙච්ච කාලයක අපි කොහොමද ඉස්සරහට යන්නේ කියලා ප්‍රශ්න රාශියක් ඉන්න වෙලාවක මේ ආයවැයගේ මේ වෙලාවේ අපිට තවත් ප්‍රශ්න ටිකක් ඇවිල්ලා තියෙනවා. ඊයේ පෙරේද වෙනකොට පාසල් දරුවන්ගේ මකන කෑල්ල ඉඳන් පැන්සලේ ඉඳන් පොතේ ඉඳන් මේ සියල්ල වැඩි වෙලා තියෙනවා. මේක ඊයේ විපක්ෂය කිව්වම මම කිව්වා කිව්වේ ඒක ඇත්ත ඒකට සහන දෙන්න උන ආණ්ඩුවේ කියලා ඒක ඒ විදිහට වැරදි වැඩක් කරන්න කියන එක නෙමෙයි ඒ ඒ දරුවන්ගේ අධ්‍යාපනය මොකද රටේ අනාගතයේ දරුවෝ දරුවන්ගේ හෙට දවස් වෙනුවෙන් අපි යම් සහනයක් දෙන්න ඕනේ ඒ නිසා අතිගරු ජනාධිපතිතුමාගේ අවධානයත් ඒ වගේම අධ්‍යාපන අමාත්‍යතුමාගේ අවධානයත් අපි යොමු කරා ඊයේම මේ දරුවන්ගේ අධ්‍යාපනයේ තියෙන බාධා අඩු කරන්න නැත්නම් මේ පොත්පත් ටික මිල ඉහළ යාම අඩු කරන්න කියන කාරණා ඒ සම්බන්ධව අපි සමෘද්ධි ව්‍යාපාර පැත්තෙනුත් අඩුවාදයන් ලබන අයට යම් සහනයක් දෙන්නේ කොහොමද කියලා දැන් උදේ අධ්‍යාපන අමාත්‍යතුමත් එක්ක සාකච්ඡා කළා මේ රට වැටිච්ච තැන ගත්තාම හැම අංශකම පීඩාවට පත් වෙලා තියෙන ඒ පීඩාව තුර විශේෂයෙන්ම පහුගිය කාලය තුල වැඩියෙන් පීඩාවට උනේ කොවිඩ් එකෙන් ගත්තත් මේ ආර්ථික අර්බුදයෙන් ගත්තත් දරුවෝ එමනම් අපි ඒ අයට සහන දෙන්න ඕනේ ඒකේ අවධානය ජනාධිපතිතුමා සහ රජයේ යොමු කරනු ඇතයි කියලා අපි විශ්වාස කරනවා මොකද මේ අමාරුකම මැද්දේ වුණත් රජය යම් යම් අංශවල සහන දීලා තියෙනවා දැන් ආර්ථික දුෂ්කරතාවෙන් පෙළෙන පවුල් සඳහා ආධාර සහන දෙන්න මිලියන 43ක් 43000ක් වෙන් කරලා තියෙනවා ඒ වගේම පෞද්ගලික කාලේ සමෘද්ධි දීමනා ලබා දීම 1440 කනටත් 7500ක් ගෙව්වා. ඒ වගේම දැන් වෙනකොට ඒක ලබන අවුරුද්දෙත් අඩු ගානේ අවම සහනාධාරයේ 3000 ඉඳන් ඉදිරියට යන්න. එතකොට 4500 අඩු වෙන්නේ නැහැ. ඒ අයත් ඒක එහෙම දෙනවා. ඒ වගේම 70වට වැඩි අයට ඒ රුපියල් 3000ක දීපනාව දෙන්න, වැඩිහිටියන්ට ආබාධිතයගේ දීමනා ටික ලබා දෙන්න. ඒ වගේම වකුගඩු රෝගීන්ගේ දීමනා ටික ලබා දෙන්න. ඒ වගේම අනිත් පැත්තෙන් තම ආර්ථික දුෂ්කරතා මත පීඩාවට පත්වන සඳහා මේ වසරේ ලබා දුන් 5000 අකණ්ඩව දිගටම ලබා දෙන්න ලබන අයවැයෙන් මුදල් වෙන් කරලා තියෙනවා ගරු මන්ත්‍රීතුමනි. ඒ වගේම තමයි විශේෂයෙන් මන්ද පෝෂණය ගැන අපි දිගට කතා කරනවා. දරුවෝ පාසල් ගිහිල්ලා කලන්තය දාලා වැටෙනවා කියන කාරණා. ඒ නිසා ළමුන්ගේ පෝෂණය වැඩි දියුණු කරන්න සඳහා මිලියන 500ක මුදලක් වෙන් කරලා තියෙනවා මේ එන වර්ෂය තුල. ඒ වගේම ත්‍රිපෝෂ වැඩසටහන විශේෂයෙන් අපිත් කුඩා කාලේ මේ ත්‍රිපෝෂ වැඩසටහනින් අපේ අම්මලාටත් ඒ ත්‍රිපෝෂ ලැබුණා. අදත් දරුවෝ ත්‍රිපෝෂ
වැඩසටහන
මම ජාකෙට් වෙලාව ගන්න ගරු මන්ත්‍රීතුමා ඉතාම වැදගත් කාරණාවක් කිව්වා මේ අර සෙස් එක වෙනස් කිරීම නිසා සෙස් බද වැඩි කළන වෙනස් කිරීම නිසා මේ පාසල් උපකරණ වලට මිල වැඩිවීමක් ගැන ඒ පිළිබඳ අපි අද මේ විශේෂ සොයා බැලීමක් කරනවා යම් හේකින් අපේ රටේ ආදේශන මේ ආනයනයක් හෝ තියෙන සෙස් බද්දක් නිසා පාසල් දරුවන්ගේ මූලික උපකරණ වලට බලපෑමක් වෙනවා නම් අපි ඒක වෙනස් කරන්න
බලාපොරොත්තු
ගරු අමතුමාට මම ස්තුතිවන්ත වෙනවා ඇත්තටම අපි රටේ අනාගතය හිතනවා නම් දරුවන්ගේ අධ්‍යාපනයේ තියෙන බාධා නැති කරන්න ඕනේ මේ පාසුකම් ටික දෙන්න ඕනේ ඒ වැඩි වෙච්ච මිල අඩු කරන්න කටයුතු කරන්න ඕනේ ඒකට කටයුතු කිරීමට මැදිහත් වීම පිළිබඳ ස්තුතිවන්ත වෙනවා ඒ වගේම මම කිව්වේ ත්‍රිපෝෂ ලබා දීම ගොඩක් අඩුවා දැන් ළමන අයගේ පවුල්වල දරුවෝ හැදෙන්නේ ඉස්සෙල්ලා හැදුනට පස්සේ යම් කාලයකට අවශ්‍යයි ඒ සහනය දෙන්න ඉතින් ඒ සඳහා රුපියල් මිලියන 12240ක් වෙන් කරලා තියෙනවා ගර්භණී මව්වරුන් සඳහා පෝෂණ දීමනාව දෙන්න මිලියන 11000ක් වෙන් කරලා තියෙනවා. ඒ වගේම තමයි පාසල් පෝෂණ ආහාර වැඩසටහන් සඳහා මිලියන 19100ක් වෙන් කරලා තියෙනවා. පෙර පාසල් දරුවාගෙන හිතපු අයවැයක් පෙර පාසල් දරුවෝ සඳහා මිලියන 1450ක් වෙන් කරලා තියෙනවා. ඉතින් ඒ නිසා මම මේ වෙලාවේ මතක් කරන්නේ සෑම කළු ඉරක් මැද්දේ උනත් රිදී රේඛාවක් තියෙනවා කියන කාරණාව මතුවෙමින් යම් අත්‍යවශ්‍යම ජන කණ්ඩායම් ආරක්ෂා කරන්න මේ අයවැය තුල සහනාධාර ප්‍රමාණයක් දීලා තියෙනවා. ඒ වගේම රටේ ආර්ථිකය යම් මට්ටමකට ශක්තිමත් කරන්න ඕනි කියලා පෞද්ගලික කාලේ විපක්ෂ කිව්වේ බදු ආදායම අතහැරලා ඒක හිතවතුන්ට බදු සාන දුන්නා කියලා. ඒ නිසා යම් යම් බදු ලබා ගන්න වෙනවා ආණ්ඩුවක ආදායම බදු වලින් තමයි ලබා ගන්න. හැබැයි අපි කියන්නේ නැහැ IMF එක කිව්වා හරි වෙන අය කිව්වා හරි සියලුම දෙනාට බදු දාන්න කියලා. විශේෂයෙන්ම අපි විශ්වාස කරනවා මේ රටේ රාජ්‍ය සේවකයෝ අඩු ආදායම් ළමන අයට ලොකු ප්‍රශ්නයක් තියෙනවා. පොලි ආදායම පොලිය වැඩි වෙලා තියෙනවා. ඒ පොලිය වැඩි වුණ පොලියේ ප්‍රතිශතය වැඩි වෙලා. ඒ නිසා එදා 10%ට විතර ගත්ත ණයකට 30%ක් විතර ගෙවන්න වෙලා. ඒ නිසා විශාල ප්‍රශ්නයක් තියෙනවා මේ පවුල් වලට. එදිනෙදා වැඩ කටයුතු කරගන්න. ඒ නිසා ඒ පොලිය අඩු කරන්න ඕන උද්දමනීය පිළිබඳ ප්‍රශ්නයක් තිබුණා වුණත් පොලියේ ආදායම අඩු කර පොලියේ ප්‍රතිශතය අඩු කරනවත් එක්ක ඒ වගේම ආයෝජනය කරන්න යම් කිසි මට්ටමකට හැකියාවක් තියෙනවා. එහෙම නැත්නම් මුදල් දාලා පොලිය ගන්න මට්ටමට යනවා කිසිම ව්‍යාපාරයක් පටන් ගන්න නැහැ. ඒ වගේම ඉදිකිරීම් ක්ෂේත්‍රයේ පවා
යම් යම් විශාල ප්‍රශ්න රාශියකට මුහුණ දෙන්න අද සිද්ධ වෙලා තියෙනවා. මේ පිළිබඳව රජයේ අවධානය යොමු වෙන්න ඕන. හැබැයි අපි විශ්වාස කරනවා ඒ අවධානය යොමු වෙනවා වගේම මේ රටේ පුදුවේ තියෙන අනිකුත් මූලික ප්‍රශ්න වලට අවධානය යොමු නොකර අපිට ඉස්සරහට යන්න බෑ. ඒ කාරණා වලටත් විශේෂ අවධානයක් අපි යොමු කරගන්න ඕන. ඒ වගේම විශේෂයෙන් අද එක් පැත්තකින් ඖෂධ ගැටලුවක් කියේ මාධ්‍යවල ගියා. අපි විශේෂයෙන් සෞඛ්‍ය අමාත්‍යතුමාගෙන් ඉල්ලනවා ඖෂධ කියන්නේ ජීවත් වීම සඳහා අවශ්‍ය විශේෂ අත්‍යවශ්‍ය දෙයක්. ඒ නිසා රෝගීන් මරණයට පත් වෙන්නේ නැතුව ගර්භණී මාතාවෝ මරණයට පත් වෙලා දරුවොත් එක විනාශ වෙන්නේ නැතුව අපි ඒකට මොන හරි වැඩපිළිවෙලක් හදන්න ඕන. අද සෞඛ්‍ය අමාත්‍යතුමාගේ කතාව තියෙනවා. මම හිතන්නේ ඒ ඉදිරියේ තුමා ඒ සම්බන්ධ පැහැදිලි කිරීමක් කරයි කියලා අපි විශ්වාස කරනවා. ඒ වගේම විශේෂයෙන්ම අපි රටක් විදිහට මේ රටේ අනාගතය ගැන හිතනවා නම් අපිට තියෙනවා මේ රටේ එක් පැත්තෙම නැති වෙච්ච බදු ආදායම වැඩි කරගන්න ගමන් ඒ වගේම පිටරටට යන ආදායම අඩු කරන්න අනවශ්‍ය අපනයන ආනයන ප්‍රමාණය අඩු කරලා වැඩි ප්‍රමාණයක් අපනයනය කරන්න පුළුවන් භාණ්ඩ නිෂ්පාදනය කරන කාර්ය නිරත වෙන්න. ඒ කාර්යභාරයට අද අත තියලා යම් ප්‍රමාණයක් තියෙන නමුත් අලුත් විවිධාංගීකරණයකට ගිහිල්ලා අලුත් දේවල් පිටරටේ යවන්න අපනයන ආදායම වැඩි කරගන්න ඕනේ. එහෙම නැත්නම් අපිට ආදායම වර්ධනය කරගන්න පුළුවන් වෙන්නේ නැහැ. ඒ වගේම යම් සුබසාධක මට්ටමේ අයවැයක් ඉදිරිපත් කරා වගේම අපි IMF එකේ ඕනෑම කොන්දේසියක් මත යන්න කියන කාරණාව කියන්නේ නැහැ. ඒ වගේම ලාභ ලබන ප්‍රම ලාභ ලබන ආයතන පෞද්ගලිකරණය කරන ඕන ඒ ගැන දෙස්රයක් හිතන්න ඕන. ඒවා ප්‍රතිව්‍යුහගත කරාට කමන්නේ. හැබැයි යම් විදියකට ඒ රජයේ අයිතිය සත්‍ය පවත්වාගෙන යමින් ඒ කටයුතු කරන්න ඕනි කියලා හිතනවා. ඒ වගේම IMF එකේ ණය ලබා ගැනීම ඇයි උනන්දු වෙන්නේ කියලා සමහරු අහනවා. අපිට හිතනවා කතා කරන්නේ කොහෙන්ද කියලා. පහුගිය කාලේ මන්ත්‍රේ වගේ විපක්ෂය කිව්වේ IMF යන්නේ නැහැ කියලා. ඉතින් ඒ නිසා IMF එකට යන්න සිද්ධ වෙලා තියෙනවා. හැබැයි ඒ සියලු කොන්දේසි පිළිගන්න කියන කාරණා අපි කියන්නේ නැහැ. ඒ වගේම යෑම තුල නැවත රට ණය ප්‍රතිව්‍යුහගත කිරීම හරහා නැවත රටේ ණය ගෙවන්න පුළුවන් තත්ත්වයකට පත් වෙලා තියෙනවා කියලා තවත් ණය දෙන ආයතන සහ අනිත් පැත්තෙන් ජපානය තුළු ණය ගන්න රටවල් වල සහයෝගය අරගෙන මේ රටේ ආර්ථිකය හදන්න අත්දැක දාන්න පුළුවන්. ඒ නිසා ඒ ගමන් මගේ යම් මට්ටමකට වලට වැටුණු මිනිහා ලින්දට වැටිච්ච මිනිහා ලින්කටෙමයි ගොඩ එන්න වෙන්නේ ගරු මන්ත්‍රීතුමනි. එහෙමනම් ඒ තැනට යන්න අවශ්‍ය වෙනවයි කියන කාරණාව කියනවා. හැබැයි ඒ අපට ගැළපෙන විදියට ඒ යෝජනා සකස් කරගෙන මේක අපි ඉස්සරහට යන්න ඕන. ඒ වගේම පසුගිය මහස පීකිපේට කලින් අපි දැක්ක ලෝකයේ අනිත් රටවල් එක්ක ගත්තාමත් විවිධ ප්‍රශ්න තිබුණ නැති රටවල් අද ප්‍රශ්න වලට මැදි අතර ඇමරිකාව ගත්තා, බ්‍රිතාන්‍යය ගත්තා. බ්‍රිතාන්‍යෙත් අගමැතිවරු දෙසරයක් තුන්සරයක් දැන් මාරු වුණා. පාකිස්තානය ගත්තාම දැන් අපිට බංගලාදේශිනු පහුගිය කාලේ යම් ණයක් ගත්තා. හැබැයි දැන් වෙනකොට ඒ රටවලුත් යම් අර්බුදයට ඇවිල්ලා මේ ලෝකයේ හැම රටක්ම දැන් විශාල ආර්ථික අර්බුදයක් තියෙනවා. ඉතින් ඒ අර්බුදය මේ ශ්‍රී ලංකාවට විශේෂයෙන් ආපු එකක් නෙමෙයි, ශ්‍රී ලංකාව තුලටත් ලෝක තත්ත්වයන් එක්ක ආවා. ඒ වගේ අපේ රටෙත් යම් යම් ගත්ත අඩුපාඩු සහගත තීන්දුවත් බලපෑවා. නමුත් මම විශ්වාස කරනවා දැන් වෙනකොට ඒක නිවැරදි කරගන්න උත්සාහයක් දරන අවස්ථාවක්. සමහර අයට අමතක වෙලා තියෙනවා අපි ගෑස් පෝලිම් වල තෙල් පෝලිම් වල හිටපු බව. ගෑස් පෝලිම් වල තෙල් පෝලිම් වල සමහර අපේ රටේ අනාගතයේ තරුණයෝ මිය ගිය බව. ඒ නිසා දැන් අඩුතරමේ මරණයක් වෙන්නේ නැහැ එහෙම ගෑස් පෝලිම් තෙල් පෝලිම් වල යම් සහනයක් තියෙනවා. මේක අකණ්ඩව පවත්වාගෙන ගිහිල්ලා රට ඉස්සරහට යන්නේ කොහොමද කියන කාරණාව තමයි අපි අද හදා ගන්න ඕනේ. විශේෂයෙන්ම කිලෝමීටර ගණන් තිබුණ ඒ පෝලිම් යුගය අවසන් කරනවා වගේම යහපත් හෙටක් හදන්න නම් අපි හැමෝටම ප්‍රතිපත්ති මේ වශයෙන් යම් එකඟතාවකට එන්න ඕන. විශේෂයෙන්ම මේ රටේ ඉන්න විපක්ෂයට හරි ආණ්ඩුවට හරි ස්වාධීන විචායට හරි වෙන කාටවත් අද මග හරින්න බෑ. අපිට වගකීමක් නෑ. අපි නෙමෙයි මේවා කළේ කියලා මේ කවුරුත් පාලන බලයේ අඩුවැඩියෙන් ඉඳලා තියෙනවා. කවුරුත් පාලන බලයේ ඒ අඩුවැඩියෙන් හිටපු කාල පරිච්ඡේදයේ තුල ඒ අය මේ යම් වගකීම් අරගත්තා. ඒ අය යම් යම් තීන්දුව ගත්තා. ඒවත් සමහර විට අඩුපාඩු වෙලා තියෙනවා. ඒ නිසා වගකීමෙන් මිදෙන්නේ නැතුව හැමෝම එකතු වෙලා මේ වෙලාවේ මේ වැටිච්ච රට ගොඩ ගන්න යම් වැඩපිළක් කියන්න ඕනේ. සජිත් ප්‍රේමදාස මහත්තුමාට, අනු කුමාර මහත්තුමාට, අනිත් සියලු දෙනාට අපි කියන්නේ ඒ අවබෝධ ගන්න. නැතුව ඒගොල්ලන්ට ටිකිරි ආතල් එකක් අරගෙන අපි නෑ, අපි හිටියේ නෑ, අපි මේක කරේ නෑ, මේවා දැන් ආණ්ඩුවම සියල්ල කරන්නේ කියලා. මොකද ඒගොල්ලොත් ඒ අවස්ථාවල යම් වගකීම් අරන් කටයුතු කරා. ඉතින් ඒ නිසා තමන්ට හොඳම දේ කරන්න පුළුවන් කියලා කියන එක අපිට හිතෙන්නේ අර දෙන්නම් කාසි වගේ කතාවක්. මේක දැන් අපි දන්නවා පොඩි කාලේ පාසල් යනකොට කියනවා වැසි වැස්සොත් ගඟ උතුරයි කියලා. ඒ වගේ කතාවක් තමයි විපක්ෂය කියන්නේ. අපි ආවොත් අපි ආර්ථිකය හදන්න. අපි ආවොත් ඩොලර් ගේන්න. අපි ආවොත් දැන් ඩොලර් ගේන මේ සාමාන්‍ය ඕන කෙනෙකුට එන විදිහක් ඒක ලබා ගන්න ක්‍රමවේදයක් කියන්න පුළුවන් වෙන්න ඕනේ. හැබැයි විපක්ෂයේ කවුරුවත් අපි දැක්කේ නැහැ එහෙම ඩොලර් ගේන විදිහක්වත් රුපියල් ආදායම් වර්ධනය කරගන්න විදිහක්වත් මොකුත් නැහැ. හැබැයි සමහර වෙලාවකට කියනවා බදු වැඩි කරන්න කියලා. වැඩි කරාම කියනවා ඒක ආයි අඩු කරන්න කියලා. ඉතින් කන්න ඕන වුණාම කබර ගොයා තල ගොයා කරගන්න න්‍යායට යන්නේ නැතුව අපි කටයුතු කරන්න ඕන. විශේෂයෙන් මම විශ්වාස කරන්නේ අර කතාවක් තියෙනවා යකාගේ හැටියටයි විමානෙ කියලා. ඒ නිසා වැටිච්ච රට අඩුපාඩු වෙච්ච රටක් ඇතුලේ මෙවැනි අයවැයක්වත් ඉදිරිපත් කරන්න ලැබීම පිළිබඳව අපි සතුටු වෙනවා. ජනාධිපතිතුමාට ස්තුතිවන්ත වෙනවා. ඒ වගේම මේ රට හොඳට තිබුණා නම් ආර්ථිකය ශක්තිමත් තිබුණා නම් මේක හොඳ එකක් නෙමෙයි. කොහොමටවත් හොඳ නැහැ. දැන්ට වුණත් අපි කියන්නේ මේක හොඳම එක කියලා. හැබැයි මේ පවතින තත්ත්වයත් එක්ක යම් කිසි විදියකට මේ තුල යම් සාධනීය ලක්ෂණ තියෙනවා. මේ හරහා අපි බලාපොරොත්තු වෙන්නේ රට වඩා හොඳ යහපත් තැනකට ගෙනියන්න. ඒ තැනට ගෙනියන්න අවශ්‍ය පියවර මූලික අඩිතාලම් මේ තුල දාලා තියෙනවා කියලා අපි විශ්වාස කරනවා. මට එක විනාඩියක් දෙන්න පන්තිතුමනි. අපි විශ්වාස කරනවා යම් අඩිතාලම් දාලා තියෙනවා කියලා. ඒ වගේම අපි ඉදිරි 2023-24 ආදායම් වර්ධනය කරගන්න. ඒ වගේම අපේ රටේ මේ තියෙන ප්‍රශ්න වලට විසඳුම් හදාගෙන තෙල් ටික ගේන්න, ගෑස් ටික ගේන්න, ඒ වගේම විදුලිය අඛණ්ඩව ලබා දෙන්න වැඩිපිළික් හදුවොත් තමයි මේ ජාතිය ඉදිරි ගමන් මඟ සාර්ථක වෙන්නේ. ඒ වගේම ව්‍යාපාරිකව ව්‍යාපාර ආරම්භ කරන්නේ අනුකූල කටයුතු කරන්නේ. අපේ විපක්ෂයේ සමහර මන්ත්‍රීතුමියන්ලා කිව්වා මේ මොකද්ද කතාවක් කියලා. ඒ අතරේ මොකද්ද බූරුවෙකුට වෙච්ච දේ තමයි ජනාධිපතිතුමාටත් තේන්නේ කියලා. මට දන්නේ නැහැ මේ කතා කරන්නේ කොහෙන්ද කියලා. ගිය සතිය වෙනකොට අපිට ගිහිල්ලා ජනාධිපතිතුමා හම්බෙන්න බැරුණා. ඇහෙන කාලයක් ජනාධිපතිතුමත් එක්ක සාකච්ඡා කරනවා. ජනාධිපතිතුමාගේ කාමරේ මේ එළිය එකක් කියනවා, ඇතුළේ එකක් කියනවා. මොන නාටකමක්ද මේ නටන්නේ කියලා අපි දන්නේ නැහැ. ඒ නිසා අපි පැහැදිලිවම කියන්න ඕන, කියන්න තියෙන දේ කෙලින් මූණට කිව්වනම් හරි හැංගි හැංගි වෙස්මුණ
කරනවා.
හැබැයි එළි පිට වෙනත් එකක් නන්නවා. රටේ ජනතාවට නාටකම් නටන්න එපා කියලා විපක්ෂ සමහර අයට කියන්න වෙනවා මේ වෙලාවේ. බොහොම ස්තුතියි.
බොහොම ස්තුතියි ගරුමන්තුමා. ඊළඟට එස් සීදරන් මන්ත්‍රීතුමා, ඔබතුමාට විනාඩි 19ක් කාලයක් ලැබෙනවා.
ගෞරව தலைமைதாங்கம் உறுப்பினர்களே, எனக்கு 20 நிமிஷம் தயவு செய்து என்னுடைய நேரத்தை தாருங்கள். மிக முக்கியமாக 2023 ஆண்டுக்கான இந்த பாதீடு வரவு செலவு திட்டத்தினுடைய இன்றைய விவாதத்திலே பேசுகிற பொழுது ஒரு முக்கியமான விடயத்தை நான் இங்கே கவனிக்கிறேன். எல்லாரும் ஜனாதிபதி கொண்டு வந்த வரவு செலவு திட்டம் இந்த நாட்டிலே ஏதோ ஒரு பெரிய மாற்றங்களை தரப்போவது போல அரச கட்சி சார்பாக இருக்கின்ற ஜனாதிபதியினுடைய ஆதரவாளர்கள் தான் இங்கே அந்த கருத்துக்களை முன்வைக்கிறார்கள். ஒரு நாட்டினுடைய வரவு செலவு திட்டம் என்பது முதலாவது என்ன வருமானம் வருகிறது, அந்த வருமானத்தினுடைய எல்லைகள் எவ்வளவு, அந்த நாடு எவ்வளவு செலவுகளை செய்ய போகிறது, அது பற்றாக்குறை எவ்வளவு என்பதை சொல்லுகின்ற எதிர்வரும் ஆண்டுக்கான ஒரு எதிர்வு கூறல் தான் இந்த வரவு செலவு திட்டம். ஆனால் இங்கே நான் பார்க்கிறேன் இந்த நாட்டிலே இருக்கின்ற இந்த அன்றாடம் காட்சிகள் தினக்கூலிகள் போல ஜனாதிபதியும் ஒரு தினக்கூலியாக மாறிவிட்டார். அவரும் ஒரு அன்றாடம் காட்சியாகவே இன்று இந்த வரவு செலவு திட்டத்தை இந்த சபையிலே சமர்ப்பித்திருக்கிறார் என்றுதான் நான் நினைக்கிறேன். ஏனென்றால் அவர் இன்று அன்றன்றாடு ஆரடியாவது கடன் வாங்கி அல்லது யாராவது தருகின்ற பணத்தை வைத்துக் கொண்டு தான் இந்த நாட்டை கொண்டு போகலாம் என்றுதான் கனவு காண்கிறார். தன்னுடைய வரவு செலவு திட்டத்தினூடாக ஒரு பேரண்ட பொருளாதாரத்தை, ஒரு மேக்ரோ எக்கனாமிக்ஸை அவர் இந்த நாட்டிலே உருவாக்குவதற்கான திட்டங்கள் இதனையும் இந்த பொருளியல் பார்வையிலே அவர் செய்யவில்லை என்று நான் இந்த இடத்திலே பதிவு செய்கிறேன். மிக முக்கியமாக இந்த நாட்டினுடைய பிரதானமான தொழிலாக இருக்கின்ற விவசாய துறையிலே என்ன மாற்றங்களை கொண்டிருக்கூடிய செய்திகள் இங்கே சொல்லப்பட்டிருக்கிறது. விவசாயிகள் எவ்வாறு தங்களுடைய உள்ளீடுகளை பெற்று இந்த நாட்டினுடைய அடிப்படை பொருளாதாரத்தை ஆட்டங்காணாமல் தங்களுடைய அரிசி உற்பத்தியோ அல்லது ஏனைய மரக்கறி உற்பத்திகளிலோ விவசாய உற்பத்திகளில் அவர்கள் செய்யக்கூடிய வல்லமையை இந்த நாட்டின் ஜனாதிபதி எவ்வாறு கொண்டு வந்திருக்கிறார், அதை எதையுமே அவர் இந்த இடத்திலே சமர்ப்பிக்கவில்லை. இந்த வரவு செலவு திட்டம் மீண்டும் ஒரு யுத்தத்துக்கான அல்லது படைகளுக்கான நிதியை அப்படியே குவித்திருக்கிறது. இவ்வளவு நிதி ஏன் இந்த நாட்டிலே, ஒரு யுத்தம் இல்லாத குண்டு சத்தங்கள் இல்லாத ஒரு நாட்டிலே ஏன் இவ்வளவு நிதி இந்த நாட்டுக்கு ஒதுக்கப்பட்டிருக்க வேண்டும்? அதிலும் நாட்டிலே உள்ள மொத்த படைகளில் கிட்டத்தட்ட 75% படையினர் வடக்கிலும் கிழக்கிலும் குவிக்கப்பட்டிருக்கிறார்கள். தமிழர்களுடைய நிலங்களைத்தான் பிடித்திருக்கிறார்கள். உதாரணமாக மயிலட்டியிலே தமிழர்களுடைய 3000 ஏக்கர் காணிகள், தமிழ் மக்கள் விவசாயம் செய்யக்கூடிய நிலங்களை இன்று படையினர் விவசாயம் செய்து கொண்டிருக்கிறார்கள். அதே போலதான் கிழக்கு மாகாணத்திலும் சரி வடக்கு மாகாணத்தினுடைய ஏனைய மாவட்டங்களிலும் இவ்வாறு படையினர் வசம் இருக்கின்ற காணிகள் படையினருடைய பண்ணைகளாக இருக்கின்றன. இதற்காகத்தான் நீங்கள் காசு ஒதுக்குகிறீர்களா? ஏன் இந்த காசை நீங்கள் விவசாயிகளுக்கு ஒதுக்கி அவர்களுக்கான உள்ளீடுகளை வழங்கி அவர்கள் இவற்றிலே முன்னேறக்கூடிய ஒரு முறையை உருவாக்கி இருந்தால் இந்த நாடு முன்னேறி இருக்குமே. இராணுவத்தை தக்க வைப்பதற்கு அல்லது இராணுவத்தினுடைய பலன்களை தக்க வைப்பதற்கு அரசாங்கம் செய்கின்ற ஒரு சூழ்ச்சி வழியாக இவ்வளவு நிதி ஒதுக்கீடு செய்யப்பட்டிருக்கிறது. இது மீண்டும் ஒரு யுத்தத்துக்கான அடிகோலுகின்ற பயமுறுத்துகின்றதாகவே அமைந்திருக்கின்றது. குறிப்பாக இந்த நாட்டினுடைய அரச இயந்திரம் என்பது இன்று இயங்க முடியாமல் இருக்கிறது. அரச இயந்திரத்தினுடைய பிஸ்டன் போரோட ஒட்டிட்டு அதனுடைய ரிங்ஸ் எல்லாம் ஒட்டி போயிருக்கிறது. நீங்கள் இந்த இயந்திரத்தை இயக்க முடியாமல் தடுமாறுகிறீர்கள். நீங்கள் எவ்வாறு போர்ல கீறல் இல்லாமல் இந்த பிஸ்டனை வெளியில எடுத்து நீங்கள் இயந்திரத்தை இயக்க போறீங்க? இந்த நாட்டினுடைய இயக்கு சக்தியை, இயங்குகின்ற சக்தியை இந்த நாட்டினுடைய தலைவர் அல்ல இந்த நாட்டினுடைய ஏனைய உறுப்பினர்கள், நீங்கள் சிந்திக்கின்ற தலைவர்கள் ஏன் இந்த பொருளாதாரம் பற்றிய சிந்தனையோடு இதனை கொண்டு வர முடியவில்லை? ஆனால் உங்களுடைய மனங்களில் இருக்கின்ற அந்த பௌத்த மேலாதிக்க சிந்தனையும் இனவாத சிந்தனைகளும் ஒரு காலமும் உங்களுடைய இந்த பொருளாதார சிந்தனைகளை மேலோங்க விடாது. அண்மையிலே கூட நான் பார்த்தேன், நிமால் ஸ்ரீபாலடி சில்வா ஆழ்ந்த உறக்கத்திலிருந்து எழும்பி வந்தார். எங்க எழும்பி வராரோ தெரியாது. நேற்று சில ரெண்டு நாட்களுக்கு முதல் மகிந்தானந்த அழுத்கம் அவர்களும் நித்ரியால் எழும்பி வந்து பேசினார், தமிழ் கட்சிகள் எல்லாம் உண்டாவாருங்கள், நாங்கள் ஏதோ உங்களுக்கு ஒரு தீர்வு தர கையில வச்சு கொண்டிருக்கிறோம். இது கடந்த காலங்களில் இதே மாதிரியான தமிழ் மக்களுடனான பேச்சுவார்த்தைகளில் ஈடுபட்டவர் நிமால் ஸ்ரீபாலடி சில்வா. அவர் பல பேச்சுவார்த்தைகள் குழுக்கள் இருந்தவர், பீரிஸோடு இணைந்து செயல்பட்டவர், அண்டன் பாலசிங்கத்தோடு பேசியவர், விடுதலை புலிகளோடு பேசியவர். அவருக்கு தெரியாதா இந்த காலத்தில் என்ன தீர்வு நாங்கள் ஏன் கொடுக்க இல்லையே? ஆகவே இவர்கள் எல்லாம் ஒரு காலத்தை கடத்துகின்ற அல்லது தமிழ் மக்கள் மீது ஒரு பொய்யான வார்த்தைகளை சொல்லி உலகத்தை ஏமாற்றுகின்ற முழு முதல் முயற்சிகளை அவர்கள் மேற்கொள்கின்றார்கள். தயவு செய்து இந்த வெளியில பாருங்கள். சிங்கள தலைவர்களே, நாங்கள் உங்களிடம் வினயமாக கேட்கிறோம். சிங்கள இளைஞர்களே, யுவதிகளே, உங்களிடம் நாங்கள் பணிவாக கேட்கிறோம். முதல்ல நீங்கள் இனவாத சிந்தனைகளிலிருந்து, பௌத்த பேரினவாத சிந்தனைகளிலிருந்து வெளியிலே வந்து இந்த நாட்டிலே ஒரு சமஷ்டி அடிப்படையிலான அரசியல் தீர்வுக்கான வழியை எவ்வாறு உருவாக்கலாம் என்று பாருங்கள். கடந்த 8வது பாராளுமன்றத்திலே 2016 ஜனவரி 9ஆம் தேதி சனிக்கிழமை 10:30 கூடிய பாராளுமன்றம் அரசியலமைப்பு சபையாக அறிவிக்கப்பட்டது. அறிவிக்கப்பட்ட அரசியலமைப்பு சபையிலே சொல்லப்பட்ட விடயங்கள், ஒன்று, சனாதிபதி முறையை ஒழித்து விருப்பு வாக்கு முறையை நீக்கி அனைத்து பிரஜைகளினதும் சனநாயக உரிமைகளை பலப்படுத்தி தேசிய இனப்பிரச்சினைக்கு அரசியலமைப்பு ரீதியாக தீர்வு ஒன்றை வழங்கக்கூடிய வகையில் இந்திய அரசியலமைப்பு உருவாக்கப்படும் என்று அறிவிக்கப்பட்டது. அதன்படி இந்த பாராளுமன்றம் ஒரு அரசியலமைப்பு சபையாக கொண்டு வரப்பட்டது. ஆனால் என்ன நடந்தது? இந்த நாட்டில் ஏதாவது முன்னேற்றங்களை ஏற்படுத்தினீர்களா? 2016 இன்னைக்கு கிட்டத்தட்ட 5 கடந்து விட்டது, எதுவுமே நடந்ததாக இல்லை. ஆகவே இந்த நாட்டில் இருக்கின்ற உங்களுடைய எண்ணங்கள் என்ன? நீங்கள் என்ன சிந்தனைகளை கொண்டிருக்கிறீர்கள்? தமிழ் மக்களுடைய பிரச்சனையை தீர்த்து அவர்களையும் சகோதரங்களாக இணைத்து இந்த நாட்டினுடைய பொருளாதாரத்தில் உங்களுடைய மாற்றத்தை நோக்கி நகர்த்துவதற்கு என்ன எண்ணங்களை நீங்கள் வைத்திருக்கிறீர்கள்? உதாரணமாக மலேசியாவிலே பினாங்கு என்கிற மாநிலம், அங்கே அதிகமாக தமிழர்கள் வாழுகிறார்கள். ஆனால் அந்த பினாங்கு மாநிலத்தினுடைய பொருளாதார வளர்ச்சி மலேசியாவினுடைய பொருளாதாரத்தை நிமித்தி கொண்டிருக்கிறது. இங்கே ஜனாதிபதி தன்னுடைய வரவு செலவு திட்ட சமர்ப்பிப்பில் சொன்னார், வியட்நாமியர்கள் இங்கே 95 வந்தார்கள், எங்களை பார்த்தார்கள், அவர்களுடைய அந்த நேரத்தில் இருந்த ஒதுக்குகள், மத்திய வங்கி ஒதுக்குகள் எங்களை விட குறைவாக இருந்தது, இப்பொழுது அவர்கள் 108 பில்லியன் வரையும் சென்றிருக்கிறார்கள், நாங்கள் 3 பில்லியனோடு நிற்கிறோம். நீங்கள் ஏன் வியட்நாமை போல சகோதரத்துவத்தை ஏற்று எல்லோரையும் ஒரு பன்மைத்தன்மையை ஏற்று ஜனநாயகத்தை ஏற்று வளர்ந்திருந்தால் இன்றைக்கு இந்த நாடு எங்கே போயிருக்கும், எங்கே வளர்ந்திருக்க முடியும்? சிங்கப்பூருடைய பிரதமரை உதாரணம் காட்டினார் ஜனாதிபதி இந்த வரவு செலவு திட்டத்தை சமர்ப்பிக்கிற பொழுது. இதே சிங்கப்பூர் பிரதமர் 1986 பேசுகிற பொழுது சொன்னார், இலங்கையிலே இருக்கிற தமிழர்களுடைய ஆற்றலை பயன்படுத்துங்கள், அவர்களை இணைந்து உங்களுடைய பங்காளியாக்குங்கள், இந்த நாட்டை நீங்கள் வளர்க்க முடியும் என்று. ஆனால் இங்கே இருந்த எந்த ஒரு சிங்கள தலைவரும் அதனை சரியாக நீங்கள் புரிந்து கொள்ள முடியவில்லை. அதனால் தான் இந்த நாடு இன்றும் குட்டிச்சுவராகி கொண்டிருக்கிறது. உங்களுடைய மனங்களில் இன்னும் தெளிவு பெறவில்லை, நீங்கள் சிந்தனையாளர்களாக மாறவில்லை. குறிப்பாக தமிழர்கள் 4000 மேலாக சரித்திரபூர்வமாக வரலாற்று ரீதியாக தாங்கள் வாழ்ந்து வந்த மண்ணில் தமிழர்களின் தனித்துவமான இறமையின் அடிப்படையில் வடக்கு கிழக்கு இணைந்த சமஷ்டி தீர்வையே தமிழர்கள் தங்களின் வல்லமான அரசியல் தீர்வு கொள்கையாக முன்வைத்திருக்கிறார்கள். இதனைத்தான் 2021 இங்கே கௌரவ சுமந்தரன் அவர்களும் இருக்கிறார், சம்பந்தன் ஐயா தலைமையிலே உங்களுடைய அரசியல் குழுவுக்கு முன்னால் கொண்டு சென்று எங்களுடைய கோரிக்கைகளை முன்வைத்திருந்தோம். தமிழ் தேசிய மக்கள் முன்னணியின் தங்களுடைய பங்குக்காக தமிழ் மக்கள் பேரவை தயாரித்ததோடு இணைந்து அவர்களும் கையளித்திருந்தார்கள். தமிழர்கள் தீர்வு திட்டங்களை வைத்திருக்கிறார்கள். பல ஆண்டுகளில் பல முறைகளில் பண்டா செல்வா ஒப்பந்தம், டட்லி செல்வா ஒப்பந்தம், இலங்கை இந்திய ஒப்பந்தம், ரணில் பிரபா ஒப்பந்தம், இவ்வாறெல்லாம் பல ஒப்பந்தங்கள் செய்யப்பட்டு இருந்து நடந்தது. கடைசியாகவும் தீர்வுக்கான பொதிகள் எங்களுடைய கட்சி சார்பாக எங்களுடைய கட்சித் தலைவர் சம்பந்தனையா தலைமையிலே மிக தெளிவாகவும் இந்த நாட்டில் என்ன தேவை என்பதும் வைக்கப்பட்டிருக்கிறது. இவையெல்லாம் தெரிந்து கொண்டும் நிமால் ஸ்ரீவாலடி சில்வா, மகிந்தானந்த அல்கம போன்றவர்கள் நித்திரையிலே எழும்பி வந்து பேசுவதை முதலே தவறுங்கள். நீங்களுடைய சிந்தனையை நல்ல முறையிலே உருவாக்குங்கள். இந்த நாட்டினுடைய எதிர்காலம் பற்றி சிந்தியுங்கள். அந்த சிந்தனை இல்லாத வரைக்கும் உங்களால் இந்த நாட்டை ஒரு காலமும் எழுப்ப முடியாது, வளர்க்கவும் முடியாது. குறிப்பாக நான் நினைக்கிறேன், 2016 நவம்பர் 11 தேதி இந்தியாவிலே வெளிவரும் இந்து பத்திரிகையின் ஆசிரியர் மீரா ஸ்ரீனிவாசனுக்கு முன்னாள் ஜனாதிபதி மைத்ரிபால சிறிசேன வழங்கிய செவியை நான் இங்கு பதிவு செய்கிறேன். தமிழர் பிரச்சனைக்கு தீர்வு காண்பது பொறுப்பு மட்டுமல்ல, எனது கடப்பாடு என்றும் குறிப்பிட்டிருந்தார். என்ன நடந்தது? அவருடைய காலத்தில் என்ன நடந்தது? அவரும் போயிட்டார், அவர் அடிக்கடி மாறினார், அவருடைய கொள்கைகளை மாற்றினார், அவருடைய காலமே மாறி போனது. அதே காலத்தில் நீங்கள் பாருங்கள், 2016 நவம்பர் 8 தேதி அப்போதைய ஜனாதிபதி மைத்ரிபால சிறிசேன தலைமையில் கொழும்பு இலங்கை மன்ற கல்லூரியில் இடம்பெற்ற அமரர் மாதுளுவா சோபித தேரரின் ஓராண்டு நிறைவு நிகழ்வில் நினைவு பேருரையாற்றிய கொழும்பு பல்கலைக்கழக சிங்களபாட சிரேஷ்ட பேராசிரியர் சரத் விஜயசூரிய தனது உரையில் சொன்னார், இனங்களுக்குள் நல்லிணக்கத்தை கட்டியெழுப்பி புதிய அரசியலமைப்பின் மூலம் அதிகார பகிர்வை மேற்கொள்வதற்கான சிறந்த சந்தர்ப்பம் இதுவாகும். உருவாகியுள்ள இந்த சிறந்த சந்தர்ப்பத்தை பயன்படுத்தி நாட்டிற்கான துணிச்சலான தீர்மானத்தை எடுக்க தவறினால் நாடு எதிர்கொள்ளும் பின்னடைவை தடுக்க முடியாது போகும் என்றும் அதற்கான பிரதிபலனை மக்களை ஈடு செய்ய நேரிடும் என்றும் அவர் தெரிவித்திருந்தார். மிக முக்கியமான ஒரு கோரிக்கை அவர் சொன்னது. அப்படியே 2022 ஜனவரியிலே நடந்தது. 2016 ஒரு சிங்கள பேராசிரியர் தன்னுடைய மனதிலே இருந்த எண்ணங்களை மிக தெளிவாக அப்போதைய ஜனாதிபதிக்கு முன்னாலே வெள்ளிடையாக சொன்னார். இந்த நாடு அழிய போகிறது, சிங்கள மக்களுக்கு அது பாதிப்பை தரப்போகிறது, நாங்கள் மட்டுமில்ல தமிழர்கள் மட்டுமல்ல, 30 தமிழர்கள் போராடி இருக்கிறார்கள் என்பதல்ல. அவர் திரும்பவும் அதில் குறிப்பிடுகின்றார் மிக தெளிவாக. நீங்கள் புரிந்து கொள்ள வேண்டும், நீதி அமைதி நல்லிணக்கமான நாட்டை சட்டத்தை மதிக்கின்ற அனைவரும் எதிர்பார்க்கினர். யுத்தத்தின் பின்னர் நாட்டை ஐக்கியப்படுத்தும் நடவடிக்கை வெற்றி காணவில்லை, அதற்கான விழிப்புணர்வு மக்களுக்கு ஊட்டப்பட வேண்டும். இனமத பேதங்களுக்கு அப்பால் இனப்பிரச்சனையினால் நாட்டில் சகல மக்களும் பாதிப்புகளை அனுபவித்து வருகின்றமை கண்கூடு. வடக்கு கிழக்கு பிரச்சனையை அடிப்படையாக கொண்டதே 30 யுத்தமாகும். அமைதி மற்றும் நல்லிணக்கத்தை கொண்ட மாளிகையை கட்டியெழுப்ப அரச தலைவர்கள் அர்ப்பணிப்புடன் செயல்படுவது முக்கியமாகும். ஒரு சிங்கள பேராசிரியர், அதிலும் சிங்கள பாடத்தினுடைய சிரேஷ்ட பேராசிரியர் மிக தெளிவாக இந்த நாட்டு மக்களை பார்த்து கேட்டார், சிங்கள மக்களே நீங்கள் சிந்தியுங்கள், சிங்கள தலைவர்களே ஜனாதிபதியை வைத்துக் கொண்டு சொன்னார், நீங்கள் சிந்தியுங்கள், இந்த நாட்டுக்கான தீர்வு இல்லாவிட்டால் நாடு அழிய போகிறது. அவர் சொன்ன அந்த தீர்க்க தரிசனமான பார்வைகள் இன்று இந்த நாடு அழிந்து போயிருக்கிறது. பொருளாதாரத்தில் மட்டுமல்ல, உங்களுடைய இனவாத சிந்தனைகளும் பௌத்த மதவாத சிந்தனைகளும் இந்த நாட்டை அழிவு பாதையில் கொண்டு போய் ஒரு இறுக்கமான பாதைக்குள் தள்ளிவிட்டிருக்கிறது. நீங்கள் இங்கே பலர் பேசுகிறீர்கள், IMF என்று சொல்லுகிறீர்கள். ஆனால் இதுவரையில் IMF உங்களுக்கு 5 காசு இருக்கிறதா? உங்களால் பெற முடியுமா? இப்போதைக்கு இந்த நாட்டில் நீங்கள் ராணுவத்தை குறைக்காமல், ராணுவத்துக்கு ஒதுக்குகிற நிதியை குறைக்காமல், நீங்கள் இந்த நாட்டில் இனப்பிரச்சனைக்கு ஒரு நியாயமான தீர்வை முன்வைக்காமல், உங்களுக்கு சர்வதேச நாணய நிதியம் பணந்தரமாக இருந்தால் அது கூட இந்த நாட்டிலே அழிந்து போன இனங்களிப்பு செய்யப்பட்ட ஒரு இனத்துக்கு உலகம் செய்கிற ஒரு துரோகமாகத்தான் அது மாறும். ஆகவேதான் நாங்கள் திரும்பவும் வலியுறுத்துகிறோம் உங்களிடம், நீங்கள் நியாயமானவர்களாக, நல்லவர்களாக, நம்பிக்கை உள்ளவர்களாக இருக்க வேண்டும் என்றால், உலகத்தை நீங்கள் நம்ப வைக்க வேண்டும் என்றால் வெளிப்பூச்சுக்கு பேசாதீர்கள். அண்மையிலே ஜனாதிபதி இந்த உயர்ந்த சபையிலே பேசியிருந்தார், நாங்கள் தமிழ் தேசிய கூட்டமைப்போடு பேச தயார், ஆனால் வெளியாரின் தலையீடு தேவையில்லை. நீங்கள் யுத்தம் நடத்துகிற பொழுது வெளியாரின் தலையீடு தேவைப்பட்டது, எங்களை அழிக்கிற பொழுது வெளியாரின் தலையீடு தேவைப்பட்டது, நீங்கள் பணம் பெறுவதற்கு வெளியாரின் தலையீடு தேவைப்படுகிறது, பொருளாதாரத்தை கட்டியெழுப்ப வெளியாரின் தலையீடு தேவைப்படுகிறது, ஆனால் தமிழ் மக்களுக்கான பிரச்சனையை தீர்க்கிற பொழுது மட்டும் வெளியார் தேவையில்லை, உங்களோடு பேசுகிறோம் என்றவர் அதுக்கு பிறகு சத்தம் இல்லாமல் இருக்கிறார். அவரும் நித்திரையா போயிட்டார். அவராலும் இதனை தொடர்ந்து கண்டினியூ பண்ண அவரால் நீடிக்க முடியவில்லை. ஏனென்றால் அவரும் அந்த தொடர்ச்சியான ஒரு ஏமாற்றுக்குள் வந்தவர் தான் இன்றைய ஜனாதிபதியும் கூட. அவர் கடந்த காலங்களிலும் இதே மாதிரியான செயல்பாடுகளையே முன்னெடுத்தார். வாஷிங்டனில் நடந்த பேச்சுவார்த்தையில் விடுதலை புலிகளை அழைத்து செல்லவில்லை. அப்பொழுது விடுதலை புலிகளும் ரணில் அரசும் சமமாக பேசிக் கொண்டிருந்த காலம். அவர்களை அமெரிக்கா நிராகரித்த பொழுது அதற்காக அவர் பேசவும் இல்லை, அவர்களை அழைக்க வேண்டும் என்று கேட்கவும் இல்லை. அதனால் டோக்கியோ பேச்சுவார்த்தைகளை விடுதலை புலிகள் நிராகரித்தார்கள். இதனால் நடந்தது என்ன? பேச்சுவார்த்தைகள் முடிவடைந்தன. சரியான சமாதானம் கட்டியெழுப்பப்படவில்லை. சமாதானம் தோல்வியுற்றது. ஒரு பக்க பார்வைகளால் சமாதானத்தினுடைய கதவுகள் மூடப்பட்டது. ஆகவேதான் இப்பொழுதும் கூட அந்த அனுபவங்களை வைத்து நாங்கள் சொல்லுகிறோம், ரணில் விக்ரமசிங்கே இதய சுத்தியோடு இருக்கிறார் என்றால், இந்த நாட்டிலே பொறியோடி போயிருக்கிற பிரச்சனையை தீர்ப்பதற்கு அவர் சரியான மனிதனாக இருக்கிறார் என்றால், அவருடைய அந்த உண்மை தன்மைகளை, உண்மை முகங்களை அவர் வெளியிலே கொண்டு வர விரும்பினால், உடனடியாக நீங்கள் தமிழ் தேசிய கூட்டமைப்போடு சமஷ்டி அடிப்படையில் பேசுங்கள். நீங்கள் அந்த சமஷ்டி என்கிற கோரிக்கையை முன்வையுங்கள். அதனைத்தான் 1926 உங்களுடைய நாட்டு தலைவர் இஸ்லாமியாடி பண்டார் நாயக்கா பலமுறை சொல்லியிருக்கிறார். 1944 கம்யூனிஸ்ட் கட்சி சமஷ்டி பற்றி சொல்லியிருக்கிறது. கடைசியாக தன்னுடைய கடைசி காலத்தில் ஜனாதிபதி ஜே.ஆர். ஜெயவர்தனே 1995 ஜனவரி 1ஆம் தேதி சண்டே டைம்ஸுக்கு வழங்கிய செவியில், வடக்கு கிழக்கு இனமுரண்பாட்டை தீர்ப்பதற்கு முதல் தெரிவாக இருக்கக்கூடியது சமஷ்டி அரசுகள் தான் என தெரிவித்தார். இவ்வாறெல்லாம் சொன்னார்கள், பலர் சொன்னார்கள். போரிலே நாம் தமிழர்களை வென்றிருக்கிறோம், ஆனால் சமாதானத்தை கட்டியெழுப்புவதில் நாம் தவறியுள்ளோம். முன்னாள் ஜனாதிபதி சந்திரிகா பண்டார் நாயக்கா சொன்னார். இது ஒவ்வொரு ஜனாதிபதிகளும் ஆண்ட காலத்துக்கு பிற்பாடு அவர்கள் கண்ட விளைவுகளின் ஒரு முடிவுதான் இந்த செய்திகளை சொன்னார்கள். குறிப்பாக மஹிந்த ராஜபக்சே அவர்களுக்கு ஒரு நல்ல காலம் இருந்தது. மஹிந்த ராஜபக்சே அவர்கள் தன்னுடைய காலத்திலே இந்த பிரச்சனையை தீர்த்திருக்க முடியும். மிகவும் ஒரு அருமையான காலம். அதனால் தான் மஹிந்த ராஜபக்சே இந்த காலத்திலே மேதகு பிரபாகரன் அவர்கள் 2005 தன்னுடைய மாவீர தின உரையிலே மஹிந்த ராஜபக்சே பற்றி சொன்னார், எமது போராட்ட லட்சியத்தை அடையும் அணுகுமுறை குறித்து ஒரு தீர்க்கமான முடிவு எடுக்க வேண்டிய காலத்தை நாம் நெருங்கிவிட்டோம். இந்த வரலாற்று திருப்புமுனையான கட்டத்தில் எமக்கு ஒரு புதிய சவாலாக சிங்கள தேசத்தில் ஒரு புதிய அரசு, அதிபரின் தலைமையில் புதிய அரசாங்கம் ஆட்சி பொறுப்பை ஏற்றுள்ளது. இந்த புதிய அரசு எமக்கு நேசக்கரம் நீட்டுகிறது, எமது விடுதலை இயக்கத்துடன் பேசுவதற்கு விருப்பம் தெரிவிக்கிறது, போர் நிறுத்தத்தை கடைபிடித்து அமைதி பேணப்போவதாக சொல்கிறது, தமிழ் மக்களின் இனப்பிரச்சனையை தீர்ப்பதில் ஒரு புதிய அணுகுமுறையை கடைபிடிக்கப் போவதாக அறிவித்து வருகிறது. ஜனாதிபதி மஹிந்தாவின் தேர்தல் விஞ்ஞாபனத்தில் தெரிவிக்கப்பட்ட சிந்தனைகளை ஆழமாக அலசி பார்க்கும்போது, தமிழ் தேசிய இனப்பிரச்சனையின் அடிப்படைகளை, அதன் மூல கோட்பாடுகளையோ அவர் புரிந்து கொண்டதாக தெரியவில்லை. கொள்கை ரீதியாக எமக்கும் அவருக்கும் மத்தியிலான இடைவெளி மிகப்பெரியது. எனினும் அவர் நடைமுறை அரசியலில் நம்பிக்கை கொண்ட யதார்த்தவாதி என்று கருதப்படுவதால், சமாதான வழிமுறையை எவ்விதம் கையாளப் போகிறார் என்பதையும், தமிழ் மக்களுக்கு எவ்விதம் நீதி வழங்கப் போகிறார் என்பதையும் முதலில் நாம் அறிந்து கொள்வது அவசியம். ஆகவே ஜனாதிபதி ராஜபக்சவின் நகர்வுகளை, அவர் மேற்கொள்ளும் நடவடிக்கைகளை சிறிது காலம் பொறுத்திருந்து பார்ப்பதென முடிவு செய்துள்ளோம். இது பிரபாகரன் அவர்கள் தன்னுடைய மாவீர தின உரையில் மஹிந்த ராஜபக்சே அவர்கள் அந்த காலத்திலே ஒரு யதார்த்தவாதியாக அவரை வரையறுத்து அவருடைய காலத்திலே நாங்கள் பேசுவதற்கு தயாராக இருக்கிறோம் என்று சொன்னார். நாங்கள் மனந்திறந்து செயல்படுவதற்கு தயாராக இருக்கிறோம் சொன்னார். அந்த காலம் மஹிந்த ராஜபக்சர்களுக்கு ஒரு பலமான காலம், மக்களுடைய நம்பிக்கை பெற்றிருந்த காலம். அந்த காலத்தில் ஏன் அவரால் பேச முடியாமல் போனது? ஏன் ஒரு பிரச்சனை தீர்வை எட்ட முடியாமல் போனது? ஏ.ஆர். ஜெயவர்தனுடைய காலம், சந்திரிகா பண்டார் நாயக்காவுடைய காலம், பிரேமதாசாவினுடைய காலம், மஹிந்த ராஜபக்சனுடைய காலம், இதற்கு முதல் இருந்த ஸ்ரீசேனா அவர்களுடைய காலம், இப்பொழுது ரணிலுடைய காலம். இந்த காலங்கள் எல்லாம் உங்களுடைய பெரிய அனுபவங்கள் இருக்கின்றன, நீண்ட கால பார்வைகள் இருக்கின்றன. இந்த பார்வைகளை வைத்துக் கொண்டு உங்களால் ஏன் இந்த இனப்பிரச்சனைக்கான ஒரு தீர்வை எட்ட முடியாமல் இருக்கிறது? ஆகவேதான் நாங்கள் பல வரலாற்று அடையாளங்களை கொண்டவர்கள், நாங்கள் ஒரு நீண்ட கால போர் அடையாளங்களோடு வாழ்ந்தவர்கள், நாங்கள் சமஷ்டி அடிப்படையிலே பல கோரிக்கைகளை முன்வைத்தவர்கள், இதற்கான வரலாற்று கொள்கைகளை கொண்டிருந்தவர்கள். நாங்கள் பலமுறை இந்த கோரிக்கைகளை முன்வைத்திருக்கிறோம், பலமுறை உங்களோடு பேசியிருக்கிறோம். இதனால் தான் பல்வேறுபட்ட காலகட்டங்களிலே சுமாராக பேராசிரியர் அரசியல் ஆய்வாளர் திருநாவுக்கரசு சொல்லு ஒரு கருத்தை நான் இந்த இடத்திலே பதிவு செய்கிறேன். கௌரவ தலைமை தாங்கும் உறுப்பினர்களே, சுமாராக ஒரு நூற்றாண்டு காலமாக, 100 ஈழத்தமிழர்கள் மத்தியில் எழுந்த அனைத்து அரசியல் கோரிக்கைகளும் தோல்வி கண்டுள்ளதாகத்தான் பார்க்க முடிகிறது. குறிப்பாக 50-50 சமஷ்டி முறை, தமிழ் மொழிக்கான சமாந்தஸ்து, சிங்கள குடியேற்றங்களை நிறுத்துதல், தமிழீழ கோரிக்கை என பல கோரிக்கைகளும் போராட்டங்களும் எழுந்துமே தோல்வியடைந்துள்ளது. தற்போது இறமையுள்ள சமஷ்டி என்பதும் கேள்விக்குட்படுத்தப்படுகிறது. ஆகவே நாங்கள் இப்பொழுது கேட்பது, வடக்கு கிழக்கு என்பது வரலாற்று வழியாக 4000 மேற்பட்ட தமிழர்களுடைய மண். இங்கே நீங்கள் விஜயன் வருவதற்கு முதலே பஞ்ச ஈச்சரங்களோடு வரலாற்று ரீதியாக தமிழர்கள் இயக்கர்கள் நாகர்களாக வாழ்ந்த வரலாறு கொண்டவர்கள். இந்த வரலாற்றின் அடையாளங்களை கொண்ட சொந்த இறமையோடு வாழ்ந்த அவர்களுடைய வடக்கு கிழக்கு மண்ணிலே ஒரு அரசியல் தீர்வை சமஷ்டி அடிப்படையிலே வையுங்கள் என்பதைத்தான் நாங்கள் முன்வைக்கிறோம். இதைத்தான் அண்மையில் கூட பல்வேறுபட்ட தலைவர்களும் முன்வைத்திருக்கிறார்கள். அவை நீங்கள் ஒரு காலத்தை இழுத்தடிப்பதற்கான செய்திகளை சொல்லாதீர்கள், அல்லது காலங்களை வீணடிப்பதற்கான செய்திகளாக பார்க்காதீர்கள். நாங்கள் தமிழ் தேசிய கூட்டமைப்பு சமஷ்டி அடிப்படையில் பேசுவதற்கு எங்களுடைய சமாதான கதவுகள் இப்பொழுதும் திறந்திருக்கிறது. நாங்கள் தயாராக இருக்கிறோம். அதை சம்பந்தனையாவுடைய தலைமையில் நாங்கள் செய்வதற்கு காத்திருக்கிறோம். நீங்கள் ஒரு காலத்தை தவற விடுகிறீர்கள். இப்பொழுது இருக்கின்ற தமிழ் தேசிய கூட்டமைப்பின் தலைவர் சம்பந்தனையா அவர்களுடைய தலைமையில் நீங்கள் ஒரு தீர்வுக்கு வர தவறினால் நாளை வரலாறு வேறு திசைக்கு உங்களை கொண்டு செல்லலாம், அல்லது வரலாறு உங்களுக்கு வேறு விதமான விபரீதங்களை தரலாம். இந்த விபரீதங்கள் உங்களுடைய கைமீறியதாக இருக்கலாம். அதனால் தான் நான் கேட்கிறேன், இந்த காலத்திலே இந்த சூழலிலே ஒரு சரியான சமாதானத்தை எட்டுவதற்கு சமஷ்டி அடிப்படையிலான ஒரு தீர்வுக்கு ஒவ்வொரு சிங்கள தலைவர்களும் நீங்கள் தயாராகுங்கள். இது ஒரு பொருத்தமான காலம். இந்த பொருத்தமான காலம் உங்கள் பொருளாதாரத்தை கட்டி எழுப்பதற்கான காலம். நாங்களும் நீங்களும் இணைந்து இந்த நாட்டை கட்டி எழுப்புவோம். ஆனால் நாங்கள் நாங்களாகவும் நீங்கள் நீங்களாகவும் உங்களுடைய தேசத்தில் நீங்களும் எங்களுடைய தேசத்தில் நாங்களும் பங்காளிகளாக, இலங்கை நாட்டின் பங்காளிகளாக செயல்படுவதற்கு நாங்கள் தயாராக இருக்கிறோம். அதற்காகத்தான் நாங்கள் கேட்கிறோம். நீங்கள் இப்பொழுது உங்களுடைய வாய் வார்த்தைகளுக்கு அப்பால், அல்லது உங்களுடைய வேஷங்களுக்கு அப்பால் சம்பந்தனையாவுடைய தலைமையில் பேசி உடனடி தீர்வுக்கு வாருங்கள். அந்த தீர்வு ஒரு சமஷ்டி அடிப்படையிலானதாக நான் நினைக்கிறேன். மதிப்புக்குரிய கௌரவ சமல் ராஜபக்ச ஐயா அவர்களும் இங்கே இருக்கிறார். அவருடைய அண்ணா, அவருடைய தம்பி சகோதரர்களுக்கும் இந்த அவருடைய குடும்பம் சொன்னால் கேட்கக்கூடிய சூழல் இருக்கிறது. இங்கே இருக்கின்ற எதிர்கட்சியில இருக்கின்றவர்கள் இருக்கிறார்கள். எல்லாருமே நீங்கள் இணையுங்கள். இந்த நாட்டை கட்டி எழுப்புவதற்கு, பொருளாதாரத்தை நிமித்துவதற்கு தமிழர்களுடைய இருக்குதென்றால் தமிழுடைய அரசியல் தீர்வை சமஷ்டி அடிப்படையிலே முன்வையுங்கள். நாங்கள் இணைந்து கரம் கொடுக்க தயாராக இருக்கிறோம்.
இசுதிகர் மந்துமாட்ட மில ஓ மந்துமே
பிள்ளை மகே நாம සඳහන් කරලා තිබුණා. මට ඒකට උත්තරයක් දෙන්න ඕනි. ඒකේදී සුමිත්‍රා රච්චි මන්ත්‍රීතුමා කියලා තිබුණා පහුගිය දවස්වල අපිටත් ජනාධිපතිතුමා හම්බ වෙන්න නොලැබෙන තරමට ඒ අය එතුමාව හම්බ වෙන්න ගියා කියලා තිබුණා. ඒ වගේම බූරුවා කිව්වා කියන එක කියලා තිබුණා. මම කියනවා සුමිත්‍රා ආරච්චි මන්ත්‍රීතුමාට පංචතන්ත්‍රයේ කියව ගන්න. පංචතන්ත්‍රයේ සියලු කතා තියෙන්නේ
නෑ ඉන්න
මම උත්තරේ දෙන්න ඕනේ. සත්තු සම්බන්ධ කරලා තමයි ඒ දැනුම ඒ පුත්තු තුන්දෙනාට දුන්නේ. නිසා ඒක කියව ගන්න කියන ගමන් මම ජනාධිපතිතුමා හම්බ වෙන්න ගියේ පිටිපස්සේ දොරෙන් ගිහින් තනතුරු ඉල්ල ගන්නවත් ඇමතිකම් ගන්නවත් නෙවෙයි. මම ගියේ ලග්ගල සිදුවෙන මහවැලියේ ඉඩම් මංකොල්ලය නවත්ත ගන්න එතුමාට කියන්නයි ගියේ. එතුමගේ අඟේ ඉඳලා කන කන ළඟ ඉන්න මිනිස්සු ගැන කියන්නයි මම ගියේ කියන එක මම එතුමාට දැනුම් දෙන්න සතුටුයි.
හරි බොහොම ස්තුතියි ගරු මන්ත්‍රීතුමිය.